શિબિરનો અંતિમ છત્ર. અંતિમ છત્રમાં પ્રથમ પ્રકરણનું અંતિમ વચનામૃત. જો કે આ વચનામૃતમાં મોટાભાગના એવા સરસ પ્રશ્નો છે કે એમાં વિવેચન જ કરવું પડે એમ નથી, વાંચ્યા જાય ને તો એ સમજાય જાય એમ છે. પણ તેમ છતાં આપણે કથા એટલા માટે અહીં કરીએ છીએ કે તમને ઘેરે વાંચવાનો ટાઈમ નથી, એટલે મેં વાંચી દઈએ છીએ તમારા બદલામાં. બાકી એમાં ગહન કાંઈ નથી, અને તેમ છતાં કંઈક ગહનતા દેખાશે એને આપણે જરાક વિસ્તાર કરશું. બાકીને તો આપણે આગળ ચાલ્યા જશું, કારણ કે આમાં 26 પ્રશ્નો છે, મોટા મોટું આ વચનામૃત છે. જો વચ્ચે થોભતા જાય ને તો બપોરે પૂરું ન થાય, સાંજે પૂરું ન થાય, એટલે બહુ થોભશો નહીં. તમે બધા ધ્યાન અહીંયા રાખજો, તમારું ધ્યાન ન તૂટે એટલું અનુસંધાન રાખીશ ખાલી, બસ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877 આષાઢ સુધી ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરને આગળ આથમણે બારણે ઉરડાની અવસરીએ બિરાજમાન હતા, ને શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી, મસ્તક ઉપર શ્વેત પાક બિરાજમાન હતી, કંઠને વિશે શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા, અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તમારી બધાની છાતીને ધન્યવાદ છે, તમે કંટાળોની ભલામણે કેટલું બોલ બોલ કરે. હે, કારણ વિનેનું બોલ બોલ જ કરે તો તમે એટલા કંટાળતા નથી? આ કથા શરૂ થઈ તો હજી બોલે છે, બોલો તો બંધ નથી કર્યું જી. તમને ધન્યવાદ છે ભાઈ, કયો તમારી આત્મનિષ્ઠાને ધન્યવાદ છે. મને પૂછતા મને કે આત્મનિષ્ઠ પુરુષનું લક્ષણ કેવું હોય, મેં કીધું ગ્રહસ્થ જેવા હોય ને એવું હોય. એટલે સ્વામી વાતમ લખ્યું, સ્વામી કે ગ્રહસ્થ સહન કરે કે નું આપણે સહન ન કરી શકીએ, અને સહન ન કરે એટલે સાધુ થઈ ગયા. આ કાળો દીકરો કે સહન થાય. હે, ધન્ય છે ભાઈ તમને, એટલે કીધું ધન્ય ગ્રસ્થ આશ્રમ એમ. આ જ અર્થ નીકળ્યો રાજુ. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સર્વે સંત સાંભળો, એક પ્રશ્ન પૂછે છીએ. પછી સંતે કહ્યું, જે પૂછો મહારાજ. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે દેશ કાળ ક્રિયા સંગ મંત્ર દેવતાનું ધ્યાન દીક્ષા અને શાસ્ત્ર, એ 8 સારા હોય તો પુરુષની બુદ્ધિ નિર્મળ થાય છે, અને 8 એ અને 8 ભૂંડા હોય તો પુરુષની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, માટે 8માં પૂર્વ સંસ્કાર કર્મનું કાંઈ જોર છે કે નથી? મહારાજ પ્રશ્ન કર્યો, દેશ કાળ ક્રિયા સંગ મંત્ર દીક્ષા ધ્યાન, એ 8માં પૂર્વકર્મનું કાંઈ જોર છે કે નથી? પછી મુનિ બોલ્યા, જે પૂર્વકર્મનું જોર જણાય છે તો ખરું, જો સારા પૂર્વકર્મ હોય તો પવિત્ર દેશને વિશે જન્મ આવે, અને ભૂંડા પૂર્વકર્મ હોય તો ભૂંડા દેશને વિશે જન્મ આવે, તેમજ દેશકાળાદિક 7 છે તેમાંથી પણ જેવા પૂર્વકર્મ હોય તેવાનો યોગ બને છે, માટે સર્વેમાં પૂર્વકર્મનું પ્રધાનપણું જણાય છે, અને દેશકાળાદિક જે 8 તેનું તો કોઈક ઠેકાણે પ્રધાનપણું હોય, ને પૂર્વકર્મનું તો સર્વે ઠેકાણે પ્રધાનપણું છે. મુનિએ મહારાજને કીધું, મહારાજ બધું પૂર્વકર્મને આધીન જ થાય છે, કર્મને આધીન સારો નસો જન્મ મળે છે, કર્મને આધીન પછી સંગ મળે, બધું કર્મને આધીન બનીને જ થાય છે. પછીજી મહારાજ બોલ્યા, જે દેશકાળથી લઈને દેવતા જે પરમેશ્વર ત્યાં પર્યંત સર્વેને વિશે પૂર્વકર્મને પ્રધાન કહો છો અને કહો છો, તે કયા શાસ્ત્રને મતે કહો છો, તેનું કોઈ વચન ભણી દેખાડો, અને એક કર્મનું પ્રધાનપણું તો જૈનના શાસ્ત્રમાં છે પણ બીજા નથી. બીજા શાસ્ત્રમાં તો પરમેશ્વરને પરમેશ્વરના ભક્તનો સંગ તેનું જ પ્રધાનપણું છે, માટે તમે કેવળ પૂર્વકર્મનું પ્રતિપાદન કરો છો તે ઉપરથી સત્સંગી છો અને છાના નાસ્તિક છો શું? કેમ જે નાસ્તિક વિના બીજો તો કોઈ કર્મનું પ્રતિપાદન કરતો નથી. નાસ્તિક તો વેદશાસ્ત્ર પુરાણ અને ઇતિહાસ જે મહાભારત આદિ તેને ખોટા જાણે છે ને પોતાના માગધી ભાષાના જે ગ્રંથ તેને સાચા માને છે, માટે મૂર્ખ થકા કર્મનું પ્રતિપાદન કરે છે. અને જો પૂર્વકર્મે કરીને જ દેશાદિક આઠ ફરતા હોય તો મારવાડને વિશે કેટલાક પુણ્યવાળા રાજા થયા છે, તેમને અર્થે સ્વાથ ઊંડા પાણી હતા તે ઉપર છલ્લા થયા નથી. અને જો પૂર્વકર્મને વશ જો દેશ હોય તો પૂર્ણ કર્મવાળાને અર્થે પાણી ઊંચા આવ્યા જોઈએ ને પાપીને અર્થે ઊંડા ગયા જોઈએ, પણ એમ તો થતું નથી. અને મારવાડ દેશમાં પાપી હોય અથવા પુણ્યવાળો હોય પણ ઊંડા પાણી ઉપજે છે, પણ તે દેશ પોતાના ગુણનો ત્યાગ કરતો નથી. માટે દેશાદિકને પૂર્વકર્મના ફેરવા ફરે નહીં માટે દેશાદિક પૂર્વકર્મના ફેરવા ફરે નહીં તે માટે જે પોતાના કલ્યાણ ઈચ્છે તેને તો નાસ્તિકની પેઠે કર્મનું બળ રાખવું નહીં. અને ભૂંડા દેશકાળાદિક આઠ હોય તેનો ત્યાગ કરીને રૂડા જે દેશકાળાદિક આઠ તેનું સેવન કરવું. અને દેશ તો બારણે પણ સારો નરસો હોય અને પોતાનો દેહરૂપ જે દેશ તે પણ સારો નરસો હોય. તે જ્યારે દેહરૂપ જે સારો દેશ તેની વિશે જીવ હોય ત્યારે શીલ સંતોષ દયા ધર્મ ઇત્યાદિ જે કલ્યાણકારી ગુણ તે વર્તતા હોય. અને જ્યારે આ દેહરૂપ જે ભૂનો દેશ તેની વિશે જીવ રહ્યો હોય ત્યારે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર ઈર્ષ્યા ઇત્યાદિ ભૂંડા ગુણ વૃદ્ધિ પામે છે. અને સારો ભૂંડો જે સંગ થાય છે તેની વ્યક્તિ એમ છે જેનો સંગ થાય તે સાથે કોઈ રીતે અંતર રહે નહીં ત્યારે તેનો સંગ થયો જાણવો. અને ઉપરથી તો શત્રુને પણ હૈયામાં ગાલીને મળે છે પણ અંતરમાં તો તે સાથે લાખો ગાવનું છેટું છે. એવી રીતે ઉપરથી સંગ હોય તે સંગ ન કહેવાય અને મન કર્મ વચને કરીને જે સંગ કરે તે સંગ કર્યો કહેવાય. માટે એવી રીતે મન કર્મ વચને સંગ તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત ત્યાંનો જ કરવો જેથી જીવનું કલ્યાણ થાય, પણ પાપીનો સંગ તો ક્યારેય ન કરવો. બહુ સરસ પ્રશ્નનો મહારાજ ઉત્તર આપ્યો. મહારાજે પોતે પ્રશ્ન પૂછ્યો, મહારાજ કે દેશકાળ જે આઠ છે એમાં પૂર્વકર્મનું કાંઈ જોર છે? કોઈક સંતે કીધું, મહારાજ બધે પૂર્વકર્મને આધીન જ બધું થતું એવું લાગે છે, જન્મ બન્મ બધું એને લઈને મળે છે. મહારાજ કે ઉપરથી હરિભગત સત્સંગીને સાધુ છો, છાના નાસ્તિક છો કે શું? મહારાજ કે પૂર્વકર્મનું જોર તો જૈનના શાસ્ત્રમાં કહ્યું છે, કારણ કે નાસ્તિક છે એના મતે અનાદિ કોઈ ભગવાન છે જ નહીં. યાદ રાખજો, અનાદિના કોઈ ભગવાન છે જ નહીં. એવું માને છે કે જીવાત્મા જો સારું કર્મ કરે અને નબળું કર્મ ખપી જાય તો જીવ પોતે ભગવાન થઈ જાય છે. જ્યારે આપણે કેવું માનીએ છીએ, હિન્દુ ફિલોસોફી એવું માને છે, જીવાત્મા ઓસાય તેટલા શ્રેષ્ઠ કર્મ અને ગમે તેટલા સાધનો કરે તો મુક્ત બને, પણ ભગવાન તો બની જ ન શકે. ભગવાન જેવા તો એક ભગવાન જ છે. મહારાજ કે પૂર્વકર્મનું જોર નથી, પણ અમને તેવું લાગે છે કે ભગવાનને ભગવાનના સંત કે ભક્ત એના સંગનું જ જોર હોય એમ. મહારાજ કે સંગ જ પ્રધાન હોય. અને એવા અનેક ઇતિહાસ જોવા મળશે. માનો કે જીવાત્માને પૂર્વકર્મને આધીન કદાચ સારી નરસિંહ જ્ઞાતિમાં જન્મ મળ્યો, પણ જન્મ મળ્યા પછી પૂર્વકર્મને આધીન માનો બ્રાહ્મણની ઘેરે જન્મ મળ્યો, પણ સંગ જો નબળાનો થઈ જાય, તે દારૂ પીતો થઈ જાય, ચોરી કરતો થઈ જાય અને મીઠ ખાતો થઈ જાય, વિભિચારને પથે પણ જાતો થઈ જાય, એને જન્મ તો સારી જગ્યાએ મળ્યો હતો. અને એવાય તમને ઇતિહાસો જોવા મળશે, જન્મ કદાચ નીચ જ્ઞાતિમાં મળ્યો, નીચ જ્ઞાતિમાં જન્મ મળ્યા પછી એનું કર્મ માનો ખરાબ હતું, નીચ જ્ઞાતિમાં જન્મ મળ્યો, પણ જન્મ ખરાબ જ્ઞાતિમાં મળ્યા પછી, નીચી જ્ઞાતિમાં મળ્યા પછી ભગવાનના ખરેખરા સંત કે ભક્તનો જોગ થઈ જાય તો પરમ એકાંતિક ભક્ત થઈ જાય છે. એવા ઇતિહાસો છે. ગોવો હરિજન જ્ઞાતિમાં જન્મો તો નારાયણદાસ સ્વામીનો જોગ થઈ ગયો, તો એલા બ્રાહ્મણને કહી દીધું, તારી કઢી મને ન ખપે. એટલે કેમ ન ખપે? અમે તો જાતના નાગર બ્રાહ્મણ, તું જાતનો ભંગી. તમે ભલે નાગર બ્રાહ્મણ હોવ પણ તમને સત્સંગ ઓળખાણો નથી, તમે સ્વાદિયા જબરા હોવ, જેથી કરીને તમે એ કઢીમાં લસણ નાખ્યું હોય અને લહણ વાળી એ કઢી અમે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત અને મારા ગુરુ નારાયણદાસ સ્વામી પાસે પ્રતિજ્ઞા લીધી માટે એ કઢી મને ન ખપે. હતો તો ભંગી, પણ સંઘનો સંબંધ, નારાયણદાસ સ્વામી જેવા મોટા સંતનો સંગ થયો તો જીવન બદલી ગયું. કર્મને આધીન બનીને લીલાખાનો મુંજાસુર, માનો કે જે જ્ઞાતિમાં જીનેમો શ્રેષ્ઠ જ્ઞાતિ કહેવાય, દરબાર જ્ઞાતિ એટલે શ્રેષ્ઠ જ્ઞાતિ કહેવાય, પણ ન્યા જન્મ લીધા પછી યાદ રાખજો મહાન પાપિષ્ઠ બન્યો. રોજ પાંચ પાંચ નાના નાના જે બચ્ચા હોય ને ઘેટા બકરાના, એને ખાઈ જાય, એને તો ખાઈ જાય ના, એને ખરીર હોય તેને ખાઈ જાય. આવો પાપી હતો, એનો એ જ માણસ, એનું એ જ ગામ, એનો એ જ શરીર, એનો એ જ સંબંધી, બધા એના એ પ્રસંગ હોવા છતાંય એક સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામીનો સંગ થયો તો બધા જ પાપમાંથી મુક્ત બની મહાન ભક્તરાજ બની ગયો. અરે માણસને મારવાનો જેનો શોખ હતો, વાલ્યો લૂંટારો, મહાન પાપિષ્ટ હતો, અનેકની હત્યા કરેલી, પરંતુ એ જ વાલ્યાને એના એ જ ઘરમાં એના એ જ પ્રસંગમાં સંત નારદજીનો જોગ થયો તો વાલ્યો મટી ગયો, વાલ્મીકી થઈ ગયા. એને એક ઇતિહાસો તમને એવા જોવા મળશે કે પાપી વ્યક્તિ હોય, ગમે તે જ્ઞાતિમાં હોય, પણ એને રૂડો સંગ થાય તો શ્રેષ્ઠ કક્ષાએ જાય છે. શ્રેષ્ઠ જ્ઞાતિમાં જન્મ હોય, સારામાં સારો માણસ હોય, એ નબળો સંગ થાય તો હલકટ થઈ જાય છે. અરે ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદથી જન્મ જન્મ હતો એવા કશ્યાભાઈ નાવલી ગામના, અક્ષરધામના મહાન મુક્ત આત્મા, પણ સંગ નબળો થયો. અક્ષરધામના મુક્ત, સંગ નબળો થયો, ભગવાન નિરાકાર માનવા માંડ્યા. એના એ જ કશ્યાભાઈ ભગવાન નિરાકાર માનતા, એનું એ જ ગામ, એનું એ જ શરીર, એનું એ સંવાદ, એની એ બુદ્ધિ, પણ મહાનુભાવાનંદ સ્વામીનો જોગ થયો અને સ્વામીનો જોગ થતા ભગવાનને સદાય સાકાર માનવા માંડ્યા, ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્તરાજ બની ગયા. માટે મહારાજ કે તમે જે વાત કરો એ વાત બેજામબેહી વાત નથી. મહારાજ કે સંઘનું પ્રધાનપણું છે. આઠેયમાં પ્રધાન કોઈ જો હોય તો સંઘ છે. ગમે તેઓ પાપી હોય પણ એને સારો સંગ થાય, શ્રેષ્ઠ થાય છે. અને ગમે તેટલો શ્રેષ્ઠ જ્ઞાતિમાં જન્મ, ગમે એવો સજ્જન માણસ દેખાતો હોય, પણ એ નબળો સંગ થાય તો માણસ ઉતરી જાય છે. અરે નીચી જ્ઞાતિમાં જન્મેલ બાઈ શબરી હાવ ભીલ જ્ઞાતિમાં જન્મી હતી, પણ મતંગ મહર્ષિ જેવા મહાપુરુષનો સંગ થયો તો સામે ચાલીને ભગવાન રાઘવને શબરીને દર્શન દેવા માટે જવું પડ્યું. અરે નારાયણદાસ હરિજન જ્ઞાતિમાં જન્મ્યા હતા, પરંતુ મોટા મોટા સદગુરુ સંતોનો જોગ થયો, ભગવાન સ્વામિનારાયણ ઓળખાણા. અને તમે કલ્પના કરો મહારાજને એમ કે મહારાજ તમારા દર્શન કરવા વડતાલમાં આવ્યો છું, પણ મારી લાચારી એ છે, મંદિરમાં મને પ્રવેશ નથી થતો, તમારા દર્શનથી વંચિત રહીને મારે પાછું જવું પડશે. અને સ્વયં હરિકૃષ્ણ મહારાજ કાટ 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 કરતા વડતાલના દાદરા ઉતર્યા અને નારાયણદાસને એમ કીધું, કરી લે ભક્તરાજ મારા દર્શન હરિજન જ્ઞાતિમાં જન્મતા. માટે મહારાજ કે સર્વત્ર જે સંઘનું પ્રધાનપણું છે. સદૈવને માટે મોક્ષને ઈચ્છનારો વ્યક્તિ બીજા કોઈ બાના કાઢ્યા વિના સારા રૂડા સંઘમાં રહે બસ. મહારાજ કે રૂડા સંઘમાં હશે તે મહાન જ બની જશે. અને તમે જુઓ ને હગા બે ભાઈ હોય, એકને હારા સાધુનો સંઘ હોય તે પરમ એકાંતિક બની જાય, અને એકને જો ડોળિયાનો સંઘ હોય તો બેવડો થઈ જાય. હગા બે ભાઈ હોય, કોઈ એક જ માની કુખમાંથી બેનો જન્મ થયો છે, એક જ જૂના જમાને એક બાજુ પર રોટલો મૂકીને અડધો અડધો હામે ખાતા હતા, એક જ માના કુખથી જન્મ છે, એક જ આરે જમનારું, એક જ ભોજન છે, એક જ દર્શન છે, એક પરિવારમાં રહેવાનું છે, એક પરમ એકાંતિક ભક્ત બને અને એક હાવ મરીને જમપુરીને જાય એવો થાય. કારણ શું? તો કે સંઘ. એટલે મહારાજ કે આઠ જે દેશ કાળાદિક છે એમાં સંઘ પ્રધાન છે, પણ કર્મ પ્રધાન નથી. પોહા એવા કર્મ હશે મહારાજ કે રૂડો સંગ થશે, ઘડીના છઠ્ઠા ભાગમાં કર્મ બધાય સાફ થઈ જાહે અને મહારાજ કે ભક્ત મને જ પામી જશે. અદભુત વાત મહારાજ બતાવી. મહારાજ કે માટે ભૂંડા દેશ કાળા દીકનો ત્યાગ, રૂડા દેશ કાળી દીકને સેવવા, બીજા બાના કાઢ્યા વિના સારા જોગમાં રહેવું. મહારાજ કે આ આ પૃથ્વી પર દેશકાળ હોય છે, પોતાના હૃદયમાં પણ કામ કરો દ્રોબાદી વગેરે ભૂંડા દેશકાળ હોય છે. તો મહારાજ કે એવું જ્યારે વર્તો ત્યારે પણ રૂડાસંગમાં રહેવું, રૂડાસંગમાં રહેશો તો કામ ક્રોધ લોભાદિક ટળી જશે. અને કામ ક્રોધ લોભાદિક નહીં હોય અને ભૂંડાસંગમાં જશો તો મહારાજ કે નહીં હોય તોય આવશે. માટે રૂડો સંગ જ મહારાજ કે પ્રધાન છે, પણ કર્મ પ્રધાન નથી. મહારાજ કર્મનો હાવ ઘસીન કાઢી નાખ્યું. હા, એનો મતલબ એમ નથી સારું કરવું નહીં. તમે રૂડાસંગમાં રહેશો બધું સારું જ થશે, અને કર્મ કરશો, રૂડા કર્મ કરશો તોય સીધું કર્મ ફળ નહીં આપે, રૂડા કર્મ કરશો એટલે પરમાત્મા રાજી થઈ એની ફળશ્રુતિ આપશે. એવી સરસ મહારાજ વાત કરી. મહારાજ કે પણ કોઈ એમ કહે છે કે ભાઈ હું તો હારા સંઘમાં જ રહું છું તોય જીવન નથી બદલતું. મહારાજ કહે પણ સંઘ કર્યો ક્યારે કહેવાય? મન કર્મ વચને કરીને જીવન સુપ્રત થઈ જાય ત્યારે સંઘ કર્યો કહેવાય. અંત્યના 38મા મહારાજ જે પ્રસંગ શબ્દ વાપર્યો છે, અહીંયા મન કર્મ વચન ત્રણ શબ્દ વાપર્યા એટલે પ્રસંગ બની ગયો. ખાલી સંઘ નહીં, પ્રસંગ. સંઘ અને પ્રસંગમાં ફેર છે. યાદ રાખજો, સંઘ કોને કહેવાય? ભેગા બેઠા ને બધા સંઘ કહેવાય, પણ પ્રસંગ કોને કહેવાય? આત્મીયતા નિર્માણ થઈ જાય ને પ્રસંગ કહેવાય. યાદ રાખજો, ઈથી સાદો દ્રષ્ટાંત આપો તો ઓલા સૂતરના તાતણા ઘણા બધા ભેગા થઈને આમ પડ્યા હોય એને સંઘ કહેવાય, એને શું કહેવાય? સંઘ કહેવાય. એનાય તાતણાને વણી નાખવામાં આવે, એનું દોરડું બનાવવામાં આવે, એને પ્રસંગ કહેવાય. એ તાતણા વણાઈ ગયા પછી એનું કોઈ દેહવાળ મૂકો ને તો ભેગા ભેગા હળગે, ભેગા ભેગા હળગે. એને તમે છૂટા પાડવા જાવ તો પડે નહીં, એને પ્રસંગ કહેવાય. મહારાજ કે મન કર્મ વચન કે સંગ, એટલે પ્રસંગ જ્યારે કરવામાં આવે છે ત્યારે ભગવાનના સંતના ગુણ આવે છે. યાદ રાખો, ગુણે પ્રસંગથી આવે છે અને દોષે પ્રસંગથી આવે છે. બાકી તો તમારે માનો તમે ધંધા બિઝનેસ કરતા હો, વેપાર વગેરે કરતા હો, તો તમારે બની શકે ભાઈ કોઈ ગ્રાહક તમારો દારૂડી હોતો હોય તો કે તમે પિતા નથી થઈ જતા, સમજાય છે તમને? કોક તમારા વેવાય વેલા એ બીડીને તમાકુ બધું ટપકારતા હોય તો તમે કાંઈ પિતા નથી થઈ જતા. પણ મન કર્મ વચન કરીને સંગ જો થાય, મન કર્મ વચને માને, પહેલાં તો મનથી એમ થવા માંડે બહુ સારું કહેવાય. અને જો શરદીની કોઈ તકલીફ જ નથી પડતી, જરાક શરદીની અસર થાય બે ઢાંકણા પીજા લઈને શરદી વિદાય, મળું સારું કહેવાય. હોય મનમાં એવા સંકલ્પ થવા માંડે. પછી વચન, કોકને ક્યારેક પ્રેરણા હોતેન થાય, એટલે શરદી તને કાયમી રહી છે તો એટલે ફલાણા ભાઈને નથી બે ઠાકણા પી જતો વહી જાય. અને કર્મ, પછી પોતાને ક્યારેક એવું થાય તેથી પીવે પણ ખરો, સમજણું? ઉલ્લન નહોતું સાહિત્યકાર કહેતા, મિત્ર એવો જ મળેલો અને શરદી થયેલી, બે ચાર ફેરી દવા લીધી હારી ન થઈ, તો ઓલો મિત્ર કે ભલામણ એક કામ કરીને આ શરદી હટતી નહીં, બે ઢાંકણા પી જાને. તો બે ઢાંકણા પીવું તો શરદી જતી રહી વહી જાય? ઓલો કે વહી જાય, પણ ખાતરી હું? તો કે ભલામણા આ પી પીને તો મારી 400 વીઘા જમીન વહી ગઈ ગયા, તો તારી શરદી હું ટક્કર ઝીલવાની હતી. એમનામ પ્રસંગ, એટલે નબળો કે સારો પ્રસંગ જ્યારે થાય ત્યારે દોષ અથવા તો ગુણ પ્રવેશ કરે છે. માટે મહારાજ કે સંગ તો પરમેશ્વરના એકાંતિક ભક્ત કે પરમેશ્વરનો કરવો, એથી કરીને જીવનું કલ્યાણ થાય, પણ પાપીનો સંગ તો ક્યારે ન જ કરવો. હવે તો 25 પ્રશ્નો જ આપણે, એક તો પૂરો થઈ ગયો. પછી મધ્યાહન સમયે શ્રીજી મહારાજે સર્વે નાના નાના વિદ્યાર્થી સાધુને પોતાની સમીપે બોલાવીને એમ કહ્યું છે, તમે સર્વે વિદ્યાર્થી મને પ્રશ્ન પૂછો. મારે વિદ્યાર્થી સંતને બોલાવ્યા કે તમે પ્રશ્ન પૂછો. પછી મોટા શિવાનંદ સ્વામી પૂછ્યું છે, જેને ભગવાનનો અચળ નિશ્ચય હોય તે કેમ ઓળખાય? અચળ એટલે ન ચલતી તે અચળ, ગમે તેવો દેશ કાળ આવે તો પણ ચલાયમાન ન થાય, સંશય ન થાય, એવો નિશ્ચય હોય, એવો નક્કી નિર્ધાર હોય, નિષ્ઠા હોય, કેમ ખબર પડે? પછી મહારાજ બોલ્યા છે, જેને અચળ નિશ્ચય હોય તેને ભગવાન સારી ક્રિયા કરે અથવા નરસી ક્રિયા કરે તે સર્વે કલ્યાણકારી માને ભાષે, અને ભગવાન જીતે અથવા હારે અથવા કોઈક ઠેકાણે ભાગે અથવા ક્યારેક રાજી થાય ક્યારેક શોક કરે ઇત્યાદિ અનંત પ્રકારની ભગવાનની ક્રિયાઓ તેને જોઈને નિશ્ચયવાળો ભક્ત હોય તે એમ કહે છે, પ્રભુની સર્વે ક્રિયા કલ્યાણને અર્થે છે. તે જ્યારે બોલે ત્યારે એવું ને એવું બોલતો હોય તો તેને પરિપક્વ નિશ્ચયવાળો જાણવો. બહુ સરસ વાત કરી, ભગવાન પોહાઈ કરે અને એને એને છૂટ મૂકી તમ તાર તમારે જેમ કરો એમ કરો, એમ મને કોઈ દી સંશય થાય નહીં. અને ભક્તો એવાય ભક્તો થયા છે આ સંપ્રદાયમાં, મહારાજ કે બહુ ધાયા છે. કથા વાર્તા એ કરીને મહારાજ ગમે તેવા માનુષિક ચરિત્રો કરો તો સંશય ન થાય કે અને ભાઈ ભગવાન તો ભાઈ અકળ છે, એ ધણી સર્વેના, એ ધણીનો કોણ ધણી, કેવા ચરિત્રો કરે અને સંશય ન થાય ત્યારે નિશ્ચય કહેવાય. એક પ્રસંગ, એકવાર મહારાજ જૂનાગઢ જતા હતા, બ્રહ્માનંદ સ્વામીને સુરા ખાચર આર્યા, એક અદભુત માનુષિક ચરિત્ર કર્યું. મહારાજ કે મેં દિશાએ ફરવા જવું પડશે કે સુરા ખાચર. અને બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ અત્યારે પાણીની કાંઈ વ્યવસ્થા છે નહીં, ગામ નજીક આવી ગયું છે. પછી જાઓ તો મહારાજ કે સારું, વળી 1/2 કિલોમીટર હાલી કે હવે તો જવું જ પડશે કે સુરા ખાચર કે હજી પણ મહારાજ થોડું ગામ દૂર છે. એમ કરતાં કરતાં હાંકી હાંકી અને હાવ ગામ છેવ પાણી છેવડો, સામે સ્ત્રી ભક્તો પાણી ભરતા દેખાય એટલે આવ્યો મહારાજ કે હવે તો એક ડગલું નહીં હલાય ગયા. સુરાખાચર બ્રહ્માનંદ સ્વામી કે પણ મહારાજ અહીંયા સામે બાયુ પાણી ભરે છે. મહારાજ કે અમને કાંઈ શરમ બરમ નથી આવતી, તમને આવતી હોય તો આડું પીનું થોભી રાખો. કે સુરાખાચર બ્રહ્માનંદ સ્વામી પીનું થોભી રાખ્યું. મહારાજ કે પણ હામું નહીં જોતો ને તમને શરમ આવે પછી, તમે આમ મોઢું રાખો, અમે જ્યારે કહીને ત્યારે સામું જોજો. સુરાખાચર બ્રહ્માનંદ સ્વામી આમ મોઢું રાખીને ઉભા રહ્યા. એક મિનિટ, બે મિનિટ, પાંચ મિનિટ, દસ મિનિટ, પંદર મિનિટ, અડધો કલાક થઈને તો મહારાજ કંઈ બોલે જ નહીં. પછી સુરાખાચરનું મનમાં થયું આ ક્યાં હું ત્યાં ઊભું રહેવું. પછી સુરાખાચર જરાક આમ મારીને સામું જોયું ને ત્યાં ક્યાં મહારાજ હતા. બ્રહ્માનંદ સ્વામીને સુરાખાચર કે મૂકવો પડતું, મહારાજ તો વયા ગયા અહીંથી. અને પછી બે તૂટતા તૂટતા જુનાગઢ આવું હતું. જુનાગઢ આવ્યા તો મારે તો મોટી સભા ભરીને બેઠા. મહારાજ કે કેમ થયું દરબાર, મજા આવી કે નહીં? મહારાજ કે તોડાવી નાખ્યા, મહારાજ મજા નહીં ક્યાં કરો છો? આવું ચરિત્ર કરે તો સંશય ન થાય ત્યારે નિશ્ચય કહેવાય. સમજાયશ? નતર એક ભગત અમે એક ફીર મેં આ દ્રષ્ટાંત આપ્યું હતું. એ કે સ્વામી તમે દ્રષ્ટાંત આપ્યું ને હાવ નિખાલસ ભાવથી કહું, મારા મનમાં થયું સ્વામીને આવું દ્રષ્ટાંત ન અપાય, મને એમ સંકલ્પ મળ્યો થવા કે. પણ પછી તમે પૂર્ણાહુતિ કરીને તેમથી વાંધો નહીં, બરાબર હતું એમ. એ કે પેનનું થોભી રાખ્યું ને ત્યાં સુધી તો આમ થવા મળ્યું મને કે હવે શું થાય. પણ સોરા ખાતર પાછો વાળાને જોઈને પછી મને એમથી હવે વાંધો નહીં. હવે આપણે સાંભળે નામ આમ થવા મળે, હે ખાલી ઈ ચરિત્રને સાંભળે નામ આમ થવા મળે, એ ચરિત્રે કર્યું છે અને ત્યારે થડકારો ન બોલ્યો એમનામ નિશ્ચય, હે એમનામ નિશ્ચય. મહારાજ કે પોહાઈ એવી ક્રિયા કરીએ પણ ક્યારેય પણ અમારા સ્વરૂપમાં સંકલ્પ ન ઉઠે એમનામ નિશ્ચય કહેવાય. પછી નિર્માનંદ સ્વામી પૂછ્યું છે, ભગવાન અને ભગવાનના સંત તેની વિશે દોષ બુદ્ધિ ન આવે તેનો શો ઉપાય છે? ભગવાન ને ભગવાનના સંતની વિશે દોષ બુદ્ધિ ન આવે. પછીજી મહારાજ બોલ્યા છે, જેવો પ્રથમ કોઈ એવો ભગવાનનો અચળ નિશ્ચય હોય તો તેને કોઈ રીતે ભગવાન વિશે દોષ બુદ્ધિ આવે નહીં. અને એવા મોટા જે ભગવાન તેના દાસનો મહિમા જ્યારે વિચારે ત્યારે ભગવાનના ભક્તનો પણ કોઈ રીતે અવગુણ આવે નહીં. મહારાજ કીધું, એમ કીધું ને એવો નિશ્ચય હોય, અમારી બરાબર પકડથી સર્વોપરિ નિષ્ઠા પકડાઈ ગઈ હોય, મહારાજ કે કોઈ સંશય ન થાય. વડતાલના પહેલા વચનામૃતમાં મહારાજ કે એકવાર અમારો દ્રઢ નિશ્ચય થઈ જાય. કેવો નિશ્ચય? તો મહારાજ કે કોઈ કે આંબાનું વૃક્ષ દેખાડ્યું અને કીધું આંબો છે તો હા પડે, પણ કોઈ એમ કે આ બાવળીઓ છે, પણ પોતે આંબાને ઓળખે તો પછી કોઈ દી બાવળીઓ મનાય. હે મધ્યના 14માં મહારાજે બીજું દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે કોઈ લીમડાને ઓળખે છે અને ખબર આ લીમડો છે, અને લીમડા કેટલી લીંબડિયું ખાઈ ગયો, એને કદાચ કોઈ એમ કે આ પીપળો છે તો મનાય. કોક તલવાર કાઢીને એમ કે બોલ આ પીપળો છે તો કદાચ ભયનો માર્યો પીપળો મોઢેથ બોલે પણ હૃદય હા પાડે નહીં. મહારાજ કે એમ જેમ લીમડાનો નિશ્ચય થયો અને જેમ આંબાનો નિશ્ચય થયો એમ જરા અમારો નિશ્ચય થાય. અમે સ્વયં પોસાય તેવું ચરિત્ર કરીએ અને તમને નિશ્ચયમાંથી ડગમગાવીએ તો એ પણ ડગમગાટ ન થાય ત્યારે પૂરો નિશ્ચય કહેવાય. અને મહારાજ કે એવો જ્યારે નિશ્ચય થાય પછી ભગવાનનો દોષ ન પઠાય, ભગવાનના સંત કે ભક્તની પ્રત્યે દોષ ન પઠાય. દોષ ન પઠાવાનો મતલબ યાદ રાખજો, એના ગુણ ગુણ જ દેખાય, ભક્ત ભક્ત જ દેખાય. નતર એનો મતલબ એવો નથી હો એ ગમે એમ બેફામ વર્તે તો કાંઈ ન થાય, એવો અર્થ નથી. દોષ ન પઠાય. અને યાદ રાખજો, નિશ્ચય વિના દોષ પઠાય. ભગવાનનો હારો ભગત હોય, શિખા રાખ્યો ને તો કે આવા નવા વાંદરીડા કરતા છે, એ દોષ પઠાણો કહેવાય. તમે એમ કહો ભાઈ હું બજાર નથી ખાતો, હું હવે વેવલા વેડા કરશું, આનામ દોષ પઠાણો કહેવાય. સમજાણું? મારે પૂજા કરી હોય ને પાણી નહીં પીવાય, એટલે ભલામણ આધુનિક યુગમાં પૂજા અને દોષ પરઠાણો કહેવાય. ગુણ યાદ રાખ, ગુણને દોષમાં પરઠાવે એમનામ દોષ. બાકી દોષ તો દોષ જ દેખાય, પિત્તળ તો પિત્તળ દેખાય ને. હે પિત્તળ થોડું હોનું દેખાય, કોઈ હજાર જણા કે હોનું હોનું પિત્તળ થોડું હોનું દેખાય, એ તો પિત્તળ જ દેખાય. પણ સોનું પિત્તળ દેખાય નામ દોષ. સમજાય છે મારી વાત? સોનું પિત્તળ દેખાય એનું નામ દોષ, પિત્તળ તો પિત્તળ દેખાય. પણ જો ભગવાનનો નિશ્ચય ન હોય તો યાદ રાખજો સોનું પણ પિત્તળ દેખાય. ભગવાનનો નિશ્ચય થાય પછી સોનું સોનું દેખાય, પિત્તળ પિત્તળ દેખાય. અને એમ જો ન હોય તો મહારાજે મધ્યના 60માં વચનમાં કીધું, મહારાજ કે જે એમ કે આપણે તો બધા સાધુ સરખા, મહારાજ કે એને તો વિમુખ જાણવો, બોલો એને વિમુખ જાણવો. તો એને ભેદ તો પાડ્યો મહારાજે, ભેદ તો છે જ, યાદ રહો ભેદ તો છે જ, પણ ગુણમાં દોષ દેખાય, દોષમાં ગુણ દેખાય એવી ભૂલ ન થાય. મહારાજ એના માટે ટકોર કર્યા છે. મહારાજ કે અમારું નિશ્ચય થાય ને પછી અમારો મહિમા, અમારામાં દોષ ન પડે, અમારા ખરેખરા સંત ભક્ત મને ક્યારે દોષ ન પડે. યાદ રાખજો, મહિમા કોનો સમજાણો? ભગવાનનો. મહિમા કોનો સમજાણો? ભગવાનનો. અને દોષ કોનામાં ન પડ્યો તો ભગવાનમાં ન પડ્યો અને ભગતમાં ન પડ્યો. કેમ? જેનો પોતાને મહિમા છે એનો મહિમા જે સમજતા હોય એનો કોઈનો દોષ ન પડાય. ગોપીઓની પાસે ઉદ્ધવજી ગયા અને ઉદ્ધવજી ગોપીઓની પાસે ઝૂકી ગયા. બરાબર, ગોપીઓની પાસે ઉદ્ધવજી ઝૂકી ગયા. શું કામ ઝૂકી ગયા? ઉદ્ધવજીને ભગવાન કૃષ્ણમાં પ્રેમ હતો અને ભગવાન કૃષ્ણમાં પોતાથી અધિક પ્રેમ ગોપીઓને જ્યારે જોયો ત્યારે ગોપીઓની પાસે ઝૂકી ગયા. નતર તો કેવી વાતો કરતા હતા, અરે મને જ્ઞાની માણસને ત્યાં ક્યાં પણ ગોપીઓની પાસે મોકલો, એણે તો નિશાળ જોઈએ નથી, મારા જ્ઞાનીની વાતો તો જ્ઞાની સમજી હગે, એ ગાયોને ચરાવનારી એ ગોપીઓ મારી વાતને શું સમજશે, માટે મને રહેવા દો. પણ ગોપીઓનો ભગવાનમાં અગાધ પ્રેમ જ્યારે જોયો ત્યારે ઉદ્ધવજીનો મોઢામાં શું શબ્દ નીકળ્યા ખબર છે? નિષ્કાળ સ્વામી લખ્યું, મોટા ભાગ માતાજી મારા જે કૃષ્ણે મુજને મોકલ્યો એના ઉદ્ધવજી. ઉદ્ધવનો તો બદલે યાદ રાખો, ગોપીઓનો પ્રેમ ભગવાનમાં જોયો અને ઉદ્ધવજી એમ કે મોટા ભાગ મારા, મોટા ભાગ માતાજી મારા, નતર એમ કીધી અભણ ગોપીઓને મને હું કામ મોકલો, એને એમ કે માતાજી મારા મોટા ભાગ કૃષ્ણે મુજને મોકલ્યો. એટલે મહારાજ કહી રહ્યા, મહારાજ કે જેને મારો મહિમા સમજાય એને મારી સાથે જેનું સંપૂર્ણ જોડાણ છે, મારા સંતો મારા ભક્તોનો મહિમા સમજાય જ, મારી સાથે ઘણો એ જ દેખાડતો હોય પણ મારા એકાંતિક સંત કે મારા એકાંતિક ભક્ત કે મારા સ્થાને બિરાજમાન આચાર્ય એનો જેને મહિમા ન સમજાય એને મારો મહિમા છે જ નહીં, એ દુનિયાને છેતરી રહ્યો છે. યાદ રાખજો, એ દુનિયાને છેતરી રહ્યો છે, દોડ કરી રહ્યો છે કે મને ભગવાનનો મહિમા છે. જેને ભગવાનનો મહિમા હોય એને ભગવાનના આચાર્ય મારા જેના સંતો અને ભક્તોનો મહિમા હોય જ. બહુ સરસ ઉત્તર કર્યો. કેટલા પ્રશ્ન થયા? ત્રણ. કેટલા રહ્યા? 23. ગણિત કાચું લાગે તમારું. પછી નિર્માનંદ સ્વામી અને નાના પ્રજ્ઞાનંદ સ્વામી બંને મળીને પૂછ્યું છે, જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થા વિશે ભગવાનની મૂર્તિ અખંડ કેમ જણાય? શ્રીજી મહારાજ બોલ્યા છે, પૂર્વજન્મનો કોઈક શુભ સંસ્કાર બલિષ્ઠ હોય તેને ભગવાનની મૂર્તિ ત્રણેય અવસ્થામાં અખંડ દેખાય છે, અથવા ભય કામ અને સ્નેહ એ ત્રણ જન વિશે અખંડ હોય તેને ભગવાન વિના બીજું પદાર્થ હોય તે પણ ત્રણ અવસ્થામાં અખંડ દેખાય છે. તો ભગવાન દેખાય એમાં શું કહેવું? એ તો દેખાય જ. ભગવાનની મૂર્તિ અખંડ કેમ દેખાય? તો કે કાં તો પૂર્વજન્મનો જબરો બળ્યો જીવો યોગ ભ્રષ્ટ આત્મા હોય એને અખંડ ભગવાનના દર્શન થાય, અથવા તો મહારાજ કે ભય કામ અને સ્નેહ, ભય કામ અને સ્નેહ એને અવલંબન કરી જગતની બાબતમાં ભય હોય, ચોરી કરીને ભાગ્યો હોય ને પાસે હોરન પડી હોય ને અખંડ પોલીસ દેખાય ન દેખાય, હે એને હારો પવનનો સુસવાટો આવે ને તેમ થાય પોલીસ આવી, કારણ કે એનો અખંડ ભય છે. મારે કે ભય અને કામ, મહારાજ કે કામના બે અર્થ ભક્તો, એક તો વાસના, બીજી ઈચ્છા. અતિ તીવ્ર કોઈ પણ પ્રકારની ઈચ્છા છે કોઈ પણ કાર્ય કરે તો અખંડી કાર્યને દેખાય છે. અને મહારાજ કે અતિ કામી પુરુષ હોય એને અખંડ જેમ નારીનું ચિંતવન થાય એમ મહારાજ કે ખરેખરા ભક્તને અખંડ અમારું ચિંતવન થાય છે. અને ત્રીજું સ્નેહ, મહારાજ કે જેની સાથે અતિશય પ્રીતિ બંધાણે હોય, 60 વર્ષે દીકરો જન્મ્યો હોય, કેટલા વર્ષે? 60 વર્ષે દીકરો જન્મ્યો હોય, પછી નોકરી જવું પડે, ધંધે જવું પડે, એ ભલે ન્યા કદાચ નોકરી બિચારો કરતો હોય અને અનાજની ગુણો ભરતો હોય, પણ અનાજની ગુણો ભરતા ભરતા એમાં એનો દીકરો દેખાય, બોલો શું કહો, એમાં એનો છોકરો દેખાય, કેમ છે? એને એ છોકરા સાથે અતિશય સ્નેહ છે. મહારાજ કે માઇક પદાર્થ જો એમ અખંડ દેખાતો હોય તો એવો ભય જન્મ મરણનો લાગે, એવો ભય જન્મ મરણનો લાગે એવી પ્રીતિ અમારા સ્વરૂપમાં જોડાય. અને સર્વે સિદ્ધના દેનારા, તમામ સુખના દેનારા આ મહારાજ જ છે, એને સિવાય કોઈ નથી એમ જો મનાય તો મહારાજ કે એને પણ અમારી મૂર્તિ અખંડ દેખાય. કેટલા પ્રશ્ન થયા પૂરા? ગણવાના તમારે, એટલે 26 મિનિટ એવો છો નથી રહેતો ને? 4. હવે કેટલા બાકી રહ્યા? 22. પછી નાના શિવાનંદ સ્વામી પૂછ્યું છે, સત્સંગને વિશે અચળ પાયો જેનો હોય તે કેમ જણાય? અચળ પાયો ન ચલતી તી અચલહ, ક્યારે ચલાય માન ન થાય, પુહાય એવો દેશ કળાવે તોય પણ સત્સંગ કોઈ દાડો છૂટે નહીં, એનું કેવું લક્ષણ હોય? એક તો એ પ્રશ્ન છે, અને બીજો પ્રશ્ન એ છે જે માન કામ ક્રોધ લોભ મદ મત્સર અને ઈર્ષા ઇત્યાદિ જે શત્રુ તે કયા પ્રકારે કરીને નાશ પામે છે? એક પ્રશ્ન, બે પ્રશ્ન આવી ગયા. એક તો સત્સંગનો અચળ પાયો કેમ થાય, અને કામ ક્રોધ લોભ મદ મત્સર ઈર્ષા વગેરે જે મહાન અંત શત્રુને નાશ કેમ પામે, બે પ્રશ્નો છે. પછી મહારાજ બોલ્યા છે, જેને સત્સંગનો અતિ દ્રઢ પક્ષ હોય, અતિ દ્રઢ પક્ષ હોય તે જ્યારે કોઈક સત્સંગનું ઘસાતું બોલે ત્યારે ખમી શકે નહીં. જેમ પોતાનું કુટુંબી હોય ને તે સાથે કચવાણ થઈ હોય તોય પણ જ્યારે તેનું કોઈ ઘસાતું બોલે ત્યારે ખમાય નહીં. એવી રીતે જેવો દેહના સંબંધીનો પક્ષ છે તેવો જેને સત્સંગનો પક્ષ હોય તેનો પાયો સત્સંગ વિશે અચળ છે. પહેલા પ્રશ્ન ઉત્તર કે સત્સંગમાં પાયો અચળ કોનો થાય? મહારાજ કે જેનો સત્સંગનો અચળ પક્ષ છે. ભક્તો, પક્ષનો બીજો અર્થ કરીએ તો પક્ષ એટલે શું? તો કે મમત્વ. પક્ષ એટલે મમત્વ. જેને સત્સંગનું મમત્વ છે, જેને સત્સંગનું મમત્વ છે મહારાજ કે એનો પાયો અચળ છે. મમત્વ જેની સાથે બંધાય એનો પક્ષ રહે. તમે જુઓ તમારા ઘરની અંદર, તમારા ઘરના તમામ સદસ્યોની અંદર તમે મમત્વ હોય છે, બરાબર? સમજો, બધાની સાથે મમત્વ હોય. ઘરની કોઈ નાની મોટી વ્યક્તિથી કાંઈ ભૂલ થઈ ગઈ તો તમે એને ભલે ઘરમાં વટશો ધકશો, પણ એની ભૂલ તમે બહાર જાહેર નહીં કરો. કોઈ કરતો હશે તો બચાવી લેશો. શું કામ? તમને એનું મમત્વ, તમને પરિવારનું મમત્વ છે, સમજાય છે? એમ જેને સત્સંગનું મમત્વ બંધાય. બાકી એમ કે સત્સંગ એ તો બધું હાલે, આપણે આપણું ભજન કરવું. યાદ રાખજો, છોકરો ભલે ને જુગારીઓ થઈ જાય, ભલે ને દારૂ પીએ, મારે તો મારી આરે મતલબ, એને બાપનો કહેવાય? કહેવાય હે? છોકરો દારૂડિયો થઈ જાય ને એને ચિંતા ન હોય એને બાપ કહેવાય? છોકરો જુગારી થઈ જાય ને એને એને સંકલ્પ નો થાય એને બાપ કહેવાય? એ રહી જ ન હગે, એને મમત્વ એ રહી જ ન હગે. એમ સત્સંગનું કઈ ખરાબ થતું હોય અને એમ કે આપણે આપણું ભજન કરો, આપણે કઈ બીજ લેવા દેવાની, એને સત્સંગ ઓળખાણો જ ન કહેવાય. યાદ, એને સત્સંગ ઓળખાણો જ ન કહેવાય. સત્સંગનું કાંઈ ખરાબ થતું હોય મહારાજ કે એ સહન જ ન કરી શકે. યાદ રાખજો, એ સહન જ ન કરી શકે ત્યારે એનું નામ પક્ષ કહેવાય. પક્ષનો અર્થ મમત્વ. એટલા માટે સ્વામી વાતમ લખ્યું, સ્વામી કે સત્સંગમાં પણ કેટલાય પ્રકારના હરિભગત છે. સ્વામી કે કેટલાક દાળિયા જેવા છે, કેટલાક હાથી જેવા છે, કેટલાક મહેમાન જેવા છે, કેટલાક ઘરધણી જેવા છે. ભક્તો, મમત્વ બંધાય ને ત્યારે સંપ્રદાયની અંદર ઘરધણી જેવું અંગ બંધાય. ઘરધણી જેવું, ઘરધણી હોય, યાદ રાખો, ઘરધણી હોય એને ચિંતા થાય. ઘરધણી જે હોય એ વાડી આંટો મારવા જાય, યાદ રાખજો, ઘરધણી વાડી આંટો મારવા જાય અને વાડીની અંદર એ ખેતરમાં આંટો મારતો હોય અને ખેતરમાં આંટો મારતા એ મગફળી ઉગી હોય અને એમાં હાતાડ 10 જગ્યાએ ડુલરા પડે ને તેને એના ઘેરે આવીને ખાવું ન ભાવે અને તરત તેમ કે બીજા મજૂરો કરો હાલો અત્યારે ત્યારે છોપી આવી છે, એને એ ખેતરમાં દાડીઓ આંટો મારે તો એને પેટનું પાણી ન હલે, સમજાય તમને? દાડીઓ ખેતરમાં 10 જગ્યાની 50 જગ્યાએ ગુંડા પડી ગયા હોય, ડુલરા પડે ત્યાં પેટનું પાણી ન હલે, ઘરધણી 5 ડુલરા ભાળી જાય ને તો ખાવું ન ભાવે. કેમ છે? પેલાને પોતાની ખેતીમાં મમત્વ, મારું છે, આ મારું છે, જ્યારે પેલાને ખબર આ મારું નથી. જેને સત્સંગ પોતાનો મનાય મહારાજ કે સહન કરી જ ન શકે, આનામ પક્ષ. નિયમ નિશ્ચય અને પક્ષ ત્રણે દ્રઢ કરી રાખો. મહારાજ કે નિયમનું પાલન કરો, મારી સર્વોપરી નિષ્ઠા દ્રઢ કરો, પરંતુ સત્સંગ તમને તમારો ન મનાય, હું તમારો મનાવણો પણ મારું સ્થાપેલું બધું તમને તમારું ન મનાય ત્યાં સુધી પણ ખોટ છે. મહારાજ કે જેને સત્સંગનો અચળ પક્ષ હોય અને પોતાનો જ્યારે સત્સંગ મનાય જાય અને પોતાનું મનાય, દાળિયાને કાઢવું પડે ને તો એ દાળી મૂકીને જતો રહે, સમજાણું? પણ ઘરધણી ક્યાં જાય, સમજાય તમને? ઘરધણી ક્યાં જાય? દાળિયાને કાઢવું પડે, ઓછી મજૂરી થાય ભાગી જાય, તો ઘરધણી ક્યાં જાય? મહારાજ કે ઘર ધણી થાય ને પછી સત્સંગનો પાયો અચળ થાય.
ઘર ધણી ન થાય ત્યાં સુધી, એનો ભરોસો નહીં. અને તમે જોજો સત્સંગમાં તમને જોવા મળશે, જેના જન્મમાં પક્ષ નહીં હોય બરાબર જોજો, નિયમિત ક્યારેક ગૌણ જોવા મળશે. સમજાણું? ઉપાસના બિચારને એવી કદાચ નહીં સમજાણ્યું, પણ પક્ષ સમજાણો હશે, સત્સંગ મારો છે મનાણો હશે. જીવનની અંદર નિયમ અને નિશ્ચય બેમાં ગૌણતા દેખાતી છે, પણ એને કોઈ એમ કહેશે એલા એ તમારા કરતાં હાલો માન્યા, જબરું કામકાજ છે. ઓલો કે વ્યાતો થા તેને આવે ને ક્યાં વાત કરો, તારું પગથિયું ન ચડું, એમ તારું પગથિયું ન ચડું કોઈ દી, યાદ રાખો એને મમત્વ અન્નમ પક્ષ, તારું પગથિયું ન ચડું. અને તમે જોજો એક આ વસ્તુની મમત્વ નહીં હોય સત્સંગનું, તમને જોવા મળશે હારો ભગત દેખાતો, તિલક ચાંદલો કરતો હોય, નિયમ એક એક પાળતો હોય, ઉપાસનાની સર્વોપરી વાતો કરતો હોય, પણ સભામાં દેખાતો બંધ થઈ જાય. એટલે કેમ ફલાણા ભગંડિત દેખાતા, ત્યાં પછી ખબર પછી બીજ સભા મેળો બેહવા, એમ વાત સમજાણી તમને, બીજ સભા મેળો બે, એમાં એમાં ખબર પડી, મારા શબ્દોમાં ખબર પડી. શ્રીજી મહારાજે ઉત્તર આપ્યા ને કોઈની તાકાત નથી, અન્યથા કરીશ, કોઈની તાકાત નથી. સત્સંગમાં અડીખમ પાયા માટે તો પક્ષ જ જોઈએ. સત્સંગમાંથી પોહાય એવા દેશકાળો આંચકા મારે તો પણ આમાંથી બહાર નીકળવાનો સંકલ્પ ન થાય, એને માટે તો પક્ષ જ જોઈએ, એને માટે તો સત્સંગનું મમત્વ જ જોઈએ. સત્સંગની અંદર એનો અચળ પાયો થાય છે, એને કોઈ પણ ડગાવવા માટે સમર્થ થતું નથી. બહુ અદભુત વાત મારે બાતે. પહેલા પ્રશ્ન ઉત્તર, બીજો પ્રશ્ન, કામ ક્રોધ લોભ આદિ એનો નાશ કેમ થાય? અને બીજા પ્રશ્નોનો એ ઉત્તર છે, જેને એવો સત્સંગનો પક્ષ છે તે સંત અથવા સત્સંગી તે સંગાથે માન ઈર્ષા કેમ રાખી શકે? માટે જેને સત્સંગનો પક્ષ હોય તેના માન મત મત્સર ઈર્ષા આદિ સર્વે શત્રુનો નાશ થઈ જાય છે. અને જેને સત્સંગનો પક્ષ ન હોય અને સત્સંગી અને કુસંગીને વિશે સંભાવ હોય તો ગમે તેવો સત્સંગમાં મોટો કહેવાતો હોય પણ અંતે જતા જરૂર વિમુખ થાય છે. ગમે એવડો મોટો દેખાતો હોય કહેવાતો હોય તો મહારાજ કે અંતે જતા વિમુખ થાય છે. અને સત્સંગ જેને મમત્વ હોય એની અંદર કામ કરો લોભાદિક હશે કદાચ, પણ મહારાજ કે એની અંદર કાંઈ દોષ છે, ખોટ છે, દાખલા તરીકે એનું માનનું અંગ છે, પણ એને સત્સંગનું મમત્વ છે, એને વઢીને સાધુ કહેશે, એને હરિભગત કહેશે, એને આચાર્ય મહારાજ કહેશે, વઢીને શું કામ કહી શકશે ખબર છે? અને ગમે એટલો ઘસકાવી નાખશે તો ક્યાં જવાનો નથી, અને કહેશે એટલે ફેરફાર થશે. સમજણ? કહેશે એટલે ફેરફાર થશે. ઓલો હારો દેખાય, હરિભગત હારો દેખાય છે અને બધું બરાબર દેખાય છે, પણ કરોડોપતિ છે અને માનો સમય ઉત્સવ છે ને, કોઈ કીધું એટલે 25,000 રૂપિયા લખાવા નથી મેળ પડે, એમ કોઈક જરા કઠણ બોલી ગયું, હું રૂપિયાને ધોઈ પીવાશ, એ રૂપિયાને ધોઈ પીવા શબ્દો જો ભૂલમાં બોલાઈ ગયો તો સમજ્યો હારો ભગત તિલક ચાંદલો બધું કરતો હતો, પણ તમને પછી સત્સંગમાં કોઈ જોવા નહીં મળે, કારણ કે એને સત્સંગનો પક્ષ નથી, એને સત્સંગની અંદર આત્મીયતા નથી, મમત્વ નથી. માટે મહારાજ કરે ગમે એવડો મોટો હોય, ગમે એવડો મોટો એનો અર્થ તમે કરો, ગમે એવડો મોટો, તમને તમને કલ્પના થાય એવડો મોટો કહી દો, એટલો મોટો રોજની 500 માળા ફેરવતો હોય, અરે જિંદગીમાં બહારનું પાણી મોઢામાં ન મૂક્યું હોય, મારીને સર્વોપરી કઈને વાતો કરતો હોય, અરે ધ્યાનમાં 2-10 કલાક રહેતો હોય, એટલો મોટો, પણ તોય મહારાજ કે એને જો સત્સંગનું મમત્વ નથી તો ક્યારે બિસ્તરા પોટલા ફેરવશે એનો કાંઈ નિર્ધાર નહીં. એ તો એમ કે અહીં સર્વોપરી વાત થાય, અહીંયા થાય છે, ત્યાં બેસી જાય, સમજાય છે? એમાં મહારાજ કે પક્ષ વિના એનો પાયો અચળ થાય નહીં. કેટલા પ્રશ્નો થયા? 5 નહીં, એકમાં 2 હતા, 5 જ થયા. કેમ તમારું ઉતાવળ છે કઈ? તો ભલે, અને આજ તો ક્યાં જવાના, મૂકવા જ નથી 2 વાગ્યા સુધી, બપોર પછી નહીં આવતા તમ તાર બસ. અને બીજી શિબિર આવશે એમાં ત્યાંથી ઘા કદા લાગ્યો તે રૂજાઈ ગયો હશે. 5 પ્રશ્ન, 21 બાકી રહ્યા. પછી નાના આત્માનંદ સ્વામી પૂછ્યું છે, ભગવાન અને ભગવાનના સંત તે કોઈકને તો નિધડક થઈને જેમ કહેવું ઘટે તેમ કહે છે, અને તેની કોઈનો એમ ભરોસો આવે છે જે આનું માન કરશું અથવા તિરસ્કાર કરશું તોય પણ કોઈ રીતે પાછો નહીં પડે, એવો જે ભરોસો તે ભગવાનને ભગવાનના સંતને કેમ આવે? એક નિધડકપણે કહી દે, સભાની અંદર ટોકી નાખે, વઢી નાખે કે આને માન કરશું કે માન કરશું, પણ આને વાંધો નહીં આવે, એવો ભરોસો ભગવાન કે સંતને કેમ આવે? એક તો એ પ્રશ્ન છે, આ 26માં પાછ પેટા પ્રશ્ન અલગ છે હો પાછો, એકમાં પાછ બબ્બે, આ એક પ્રશ્ન છે. અને બીજું એ પ્રશ્ન છે જે સંતની પાસે રહેતા હોય તેનું તેને જેવું આપણા ઉપર હેત હોય તેવું સમગ્ર સંતને કેમ રહે, બીજો પ્રશ્ન. આપણે જેની ભેગા રહેતા એને આપણા ઉપર હેત હોય એવા બીજાને પણ આપણા ઉપર હેત રહે એ કેમ રહે. પછી મહારાજ બોલ્યા જાય, હવે પહેલા પ્રશ્ન ઉત્તર. કયો પ્રશ્ન હતો પહેલો? એકને તો ભગવાન કે ભગવાન સંત નિધડકપણે કહી દે છે અને બીજાને કહેતા અચકાય છે, નિધડકપણે કહી દે છે એકને કહેતા અચકાયનું શું કારણ? એને પહેલા પ્રશ્ન ઉત્તર. શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવો શિવાનંદ સ્વામીના પ્રશ્ન ઉત્તર કર્યો છે તેવો સત્સંગનો જેને દ્રઢ પક્ષ હોય, પક્ષ કા નાની સુની વાત નથી, તો તેને કહેતા સંભળાવતા ભગવાનને ભગવાનને ને ભગવાનના સંતને સંશય થાય નહીં અને એનો કોઈ રીતે કુવિશ્વાસ આવે નહીં. જે આને કહેશો તો આ સત્સંગમાંથી જતો રહેશે, તેની કોઈનો દ્રઢ વિશ્વાસ જ હોય છે એનો સત્સંગ તો અચળ છે, માટે એને કહેશું તેની કાંઈ ફિકર નથી. લો મહારાજ કે દ્રઢ જેને પક્ષ, પક્ષને તમે મહત્વ શબ્દથી ફેરો છે એટલે તરત હૃદયમાં આ પડી જાય, જેને દ્રઢ સત્સંગનો મમત્વ હોય. નતર એમ કે પક્ષ તો બધા અમે પક્ષ જ રાખીએ, પણ ભક્તો પક્ષ મમત્વ એવું હોય કે આ મારો સત્સંગ સદૈવને માટે અચળ રહે, આ મને પ્રાપ્ત થયેલો સત્સંગ કાયમને માટે આવો નવો દિવ્ય રહે અને લાખો લોકોનું કલ્યાણ થતું રહે, એમાં કાંઈ વિઘ્ન નથી થતું ને. જો વિઘન થતું હોય તો તરત વિઘનને ટાળવા માટે મહેનત કરે એના મમત્વ. નતર તો જેને જેને હેતું હોય એનું તો એ કહે જ, એ કાંઈ પક્ષ ન કહેવાય. સમજણું? કોઈ માનો હરિભગત છે અને એનું કોઈક સાધુ એ રાખ્યું ને એને જરૂર પડી હતી 5-25 હજાર લાખ રૂપિયા વાપરવા આપ્યા, તે તો ખેવાનો, એ કઈ પક્ષનો કહેવાય. તમે જ્યારે દર્શન કરવા ગયા ત્યારે તમને હારી પર લાડવા ખવડાય ને હારી પર હારો ઉતારાય, પણ તમે એનું ખેવાનો, એ કઈ પક્ષનો કહેવાય. પક્ષ એનું નામ, યાદ રાખ, પક્ષ એનું નામ જે ભગવાન શ્રી અદભુત સંપ્રદાયનું જે સ્થાપન કરી ગયા છે, એ સંપ્રદાયમાં ક્યાંય ખોટ આવે એવું દેખાની સહન ન કરશે એનું નામ પક્ષ. અને એવો પક્ષ જ્યારે રાખાય ત્યારે મહારાજ આય થાય. મહારાજ કે એવો જેના જન્મ પક્ષ હોય એના કોની અટળ નિષ્ઠા રહે કે આને ગમે એમ વર્ષું દક્ષિણ ગમે એમ કરશો તો આને વાંધો આવશે નહીં. જેને મમત્વ બધા, મમત વિના જેમ છે એમ કઈ ન હગાય, કારણ કે બીક લાગે રખેના ને કઠણ કહેશું ને કાંક બીજું કરશે તો. પણ જેને મમત્વ હોય એને કોનો કોઈ જ સંકલ્પ ન થાય, કારણ કે એને ગમે એમ વઢે ધખે તો વાંધો. મહારાજ તો ત્યાં સુધી કે એકડ મળી કાઢી મૂક્યો હોય તોય પણ એને ભગવાન ને ભગવાનના સંતનો કોઈ દી અભાવ ન આવે, મમત્વ જ એને બંધાય. આમ જો કે આમ તો અમારે સાધુને કોઈને મરાય તો નહીં, પણ સાત આઠ વર્ષ પહેલાં મારા મનમાં એક સાધુની કસોટી કરવાનો સંકલ્પ થયો, કારણ કે એની પર બહુ વજન મૂકવાનો હતો. મનમાં થયો એની કસોટી કરી, પણ આ કેટલુંક ઝીલે ગયા એમ છે. અમે ઓલા ઓલા મંદિરના બધા થાંભલાને બધું ગણતા હતા, 7-8-10 જણા રહેતા, એક બે તો એન્જિનિયર હતા, અને એમ એક થાંભલાને ભૂલ કરીને મને મોકો મળી ગયો, ઉપાડીને એક લાફો છોડી દીધો, જાણીને છોડ્યો હતો, તપાસવાટું તળ તપાસવા, પણ મોડર્ન રેખા ન બદલી, ભરોસો બેસી ગયો કે આ સાધુને કોઈ દી કાંઈ ન થાય એમ. ગમે તેવા દેશકાળો આને થપાટું મારે, આ સાધુમાં કોઈ દી કાંઈ ન થાય. મહારાજ બસ એવું જ કહે, મહારાજ કે ગમે એમ થાય, એમ ગમે એમ થાય તોય પણ પક્ષ હોય મમત્વ હોય એની કોરનો કોઈ સંકલ્પ ન ઉઠે કે આને કઠણ કહેશું, આને વઢશું, આનું અપમાન કરશું તો આનું શું થાય. કોને? મમત્વ જેને છે એને. અને ભક્તો મમત્વ જ્યાં જ્યાં દેખાણું છે ત્યાં મહારાજ પણ વેઢ્યા છે, દેખ્યા છે, ટોક્યા છે. ઓલા મૂળજી બ્રહ્મચેરીને મહારાજનું અતિશય મમત્વ, સત્સંગનું અતિશય મમત્વ તો તમે જુઓ. લ્યો મહારાજ કીધું, તમે છે ને આ મોજડી છે ને અમારી, તમે તેલથી છોપડજો અને જોજો કોઈને આપતા નહીં, તમારે જાતે છોપડે, વાંધો નહીં. મારે મૂળજી બ્રહ્મચારી બેસાડ છોપડતા હતા રોજનો ક્રમ, હવે એમાં એક દાડો ના જોગી આવી ગયા, અરે બ્રહ્મચારી મારે તમે તો રોજ છોપડો, મને છોપડો આપણને તો મહારાજ મને ના પાડે છે કે મારે છોપડે, તો કે ના ના મને લાભ આપો કે, અને બહુ આગ્રહ કર્યો બિચારે આપી છોપડવા. હવે છોપડવા આપીને મહારાજ નીકળ્યા અને ના જ જોગ્યા બેઠા બેઠા મોજડી છોપડતા હતા. મારે કે એ ના જા, કેમ તું છોપડશો, કોને આપી? તો બ્રહ્મચારી મહારાજે. મહારાજ કે બોલાવો બ્રહ્મચારી સભામાં, બોલાવો સભા કરી, અને સભા મહારાજ કે બ્રહ્મચારી તમે મારી આજ્ઞાનો ઉલ્લંઘન કર્યો, માટે જાઓ તમને સત્સંગ વિમુખ કરીએ છીએ. અને આમળો સત્સંગ છોડીને જવાનું છે, સત્સંગ છોડ્યા પછી અમારી આજ્ઞા છે, વિમુખ થયા પછી આજ્ઞા પાછી અમારી આજ્ઞા, તમારે તેલ નહીં ખાવાનું, ઘી નહીં ખાવાનું, દૂધ નહીં ખાવાનું, કાઢી મૂક્યા. બોલો મહારાજે. અને છ મહિના બીજા બધે ફેર્યા. છ મહિના પછી ડભાની અંદર કેરીઓ બહુ હારી આવીને. મુરજી બ્રહ્મચારી મનમાં એમ થયું, હું ને હારે હતો ત્યારે મારે સરસ કેરીઓ જમાડતો, હવે કોણ જમાડશે, લાઈનના કેરીઓ લઈને જાઓ. બિચારા શેખ ડભાણથી મોટો ટોપલો કેરીને ઊંચકીને ગરડા આવ્યા. અને ગરડા આવ્યા, મારા દાદાના દરમાં બેઠા હતા, મહારાજ પાસે કેરીઓ મૂકીને તે મહારાજે મહારાજ મોઢું ફેરવી લીધું. એ બાજુ ફેરવી તો એ બાજુ મોઢું ફેરવી લીધું. અને મહારાજ કે બ્રહ્મચારી અહીં કેમ આવ્યા, નીકળો બહાર, નીકળો બહાર રહેતા દરબારગઢમાં. મુરજી બ્રહ્મચારી બધા પાછા વળી ગયા, બહાર ગયા. બજારમાં આટા મારતા એક ડોશીમાં મળી, અરે લે બ્રહ્મચારી માર, તમે ક્યારે આવ્યા? તો હમણાં જ આવ્યો. કેમ ઓચિંતા? તો કેરીઓ લઈને આવ્યો. એમ કેરીઓ મહારાજ માટે લાવ્યો તો મહારાજ બહુ રાજી થયા છે. રાજીની ક્યાં કરો, હામુંય નથી જોતા. કેમ એટલા બધા કંઈ ગુનામાં આવી ગયા છે? તો ગુનામાં તો મોજડી ઓલા નાજા જોઈ ગયા, છોપડી ગુનો છે ભાઈ, ગુનામાં કાંઈ નહીં. કોસોટે કરે તારે કેવી કરે, કઈ નક્કી નહીં. એટલો જ ગુનો? તો ભાઈ એટલો, બીજું કાંઈ નહીં, તમે તાર પૂછજો ને. અન દોષી ધુઆ પુઆ થતા, આ ભાઈ દોષી કોઈ ન રાખે. આવ્યા ભર સભા ની અંદર મારા ને, મારાને કે આ બધા શું ખેલ આદિરાસ? બોલો મહારાજ નતન કીધું, ભગવાન નતન કહી દીધું, એટલે તમને ક્યારે કોઈ કારે કે તો સહન કરી લેવાનું. મારાને કે આ બધા શું ખેલ આદિરાસ? બોલો બ્રહ્મચારી બિચારો શેખ ડભાણ થી કેરી નો ટોપલો ઊંચકી નહીં આવ્યો અને હામું નથી જોતા, અને એવી શું ભૂલ કરી છે? કોઈ હું કઈ છોડિયા ચડાવી દીધા? ઓલે બિચારે જરાક મોજડી ના જજો ગયા, છોપડા શું મોટી ભૂલ કરી છે? ત્યાં નવા ખેલ નાખો છો? તો બોલાવી લો મૂળજી બ્રહ્મચારી. મહારાજ ભગુજી ને કે હારું જાઓ, મૂળજી બ્રહ્મચારી બોલાવી આવો. મહારાજે વિચાર કર્યો, આને હારે તથ ન કરાય. શિક્ષાપતિ મેં મારે લખ્યું, એને તથ ન કરવું, એ આ દોષીનો અનુભવ. કહેવાનો મતલબ, મહારાજ કે જેને અમારો મમત્વ હોય, જેને અમારો પક્ષ હોય, એને પુહા એટલું વઢીએ ધખે તો પણ એને સંકલ્પ ન થાય. મહારાજ કે પક્ષ હોય ત્યારે નિધડકપણે એને કહી શકાય. બીજો પ્રશ્ન શું હતો? આપણે બહુ સરસ બીજો પ્રશ્ન છે, જેની ભેગા રહેતા હોય એને જેવું હેત એવું સમગ્ર સંતને કેમ પોતાના ઉપર હેત રહે, એવો બીજો પ્રશ્ન છે. અને બીજા પ્રશ્નનો ઉત્તર એ છે, જેને પાસે પ્રથમ પોતે રહેતો હોય અને તેની સાથે પોતાનું ન બન્યું ત્યારે બીજા પાસે જઈને રહે, તો પણ જેને પાસે પ્રથમ રહ્યો હોય તેનું જો કોઈ ઘસાવતું બોલે તો ખમી શકે નહીં, ત્યારે સર્વે સંતને એમ સમજાય છે આ તો કૃતજ્ઞ નથી. જેની પાસે ચાર અક્ષર ભણ્યો છે તેનો ગુણ મુક્તો નથી, માટે બહુ રૂડો સાધુ છે એમ જાણીને સર્વે સંતને હેત રહે. અને જેની પાસે પ્રથમ રહ્યો હોય તેને મૂકીને બીજા પાસે જાય ત્યારે પ્રથમ જેની પાસે રહ્યો હોય તેની નિંદા કરે, ત્યારે સર્વે સંતને એમ જણાય જે આ કૃતજ્ઞ પુરુષ છે, તે જ્યારે આપણી પાસે નહીં બને ત્યારે આપણી પણ નિંદા કરશે, પછી તે ઉપર કોઈને હેત રહે નહીં. મહારાજ અંત્યના 13માં કીધું, આ દેહ તો પૂર્વ કર્મના આધીન છે, મારે કે ધાર્યું હોય ને રહેવાય ન રહેવાય ઘણા કારણો હોય. તો મહારાજ કે માનો પોતાને ન શેઠ થયું બીજા સંતની સાથે રહેવો, પણ પૂર્વે જેની સાથે રહ્યો છે મહારાજ કે એનું ક્યારે ઘસાતો ન બોલવું, કોક જો ઘસાતો બોલવા માટે આવે સહન ન કરી શકે તો મહારાજ કે એના ઉપર બધાને વિશ્વાસ બેસે કે આપણી સાથે કદાચ નહીં બને તો ઘસાતું નહીં બોલે. અને એકની સાથેથી બીજી જગ્યાએ ગયો અને મહારાજ કે પહેલાંનું જો ઘસો તો બોલતો એટલે સમજવું, જેથી આપણે યારે નહીં બને તેથી આપણે ભૂકા કાઢશે. ચાર અક્ષર જેની પાસે ભેળ્યો એનો ગુણ ન મૂકે ભક્તો. તો ખરેખર તમારે ન મારે એક વાત તો બહુ સ્પષ્ટ સમજવી પડે, આપણે ભગવાનની સાથે સંબંધ પરમ પૂજ્ય આચાર્ય મારાના માધ્યમથી થયો. તમને જ્યારે સામાન્ય મંત્ર મળ્યો ત્યારે ત્યારે તમે હરિભગત થયા, અને અમને મહામંત્ર મળ્યો ત્યારે અમે સાધુ થયા. એનું ખરાબ જો કરીએ ને તો આપણા જેવો કોઈ કૃતજ્ઞ ન કહેવાય. જિંદગીમાં ક્યારે એનું ખરાબ ન કરાય, અને ખરાબ કરે એના જેવો કોઈ મોટો પાપી ન કહેવાય, મહાન કૃતજ્ઞ થાય. મહારાજ કહે એ વ્યક્તિ વિશ્વાસઘાતી કહેવાય. અને ભક્તો આ દુનિયામાં ઘણા બધા પાપી ગણાણા, વિશ્વાસઘાતી બધાના કરતાં વિશેષ પાપી ગણાણો, માટે ભગવાનના ભક્તો સાવધાન. કેટલા પ્રશ્ન થયા? 6-20 જ રહ્યા. પછી દહરાનંદ સ્વયં પૂછ્યું છે, ભગવાન તો અક્ષરાતીત અને મન વાણી થકી પર છે અને સર્વને અગોચર છે, તે સર્વને પ્રત્યક્ષ દેખાય છે, તેનો શું હેતુ છે? ભગવાન તો મનવાણી થકી અગોચર છે. ભક્તો મનવાણી થકી અગોચર છે એટલે મનની તાકાત નથી કે મન સંકલ્પ કરીને સુધી પામી શકે, આંખની તાકાત નથી પોતાને જોડે ભગવાનના દર્શન કરી શકે. સાધન કોઈની તાકાત નથી ભગવાન સુધી પહોંચી શકે, યાદ રાખો. સાધના કરી ઊંધે ઊંધે માથે કદાચ યુગો સુધી લટકે તો એ સાધનાને પ્રેરણા પરમાત્મા મળી શકે નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અક્ષરતીત ને મનવાણી થકી પર ને અગોચર એવા જે ભગવાન તે જ પોતે કૃપા કરીને એમ ધારે છે, જ્ઞાની અજ્ઞાન એવા જે મૃત્યુલોકના મનુષ્ય તે સર્વે મને દેખો એમ ધારીને સત્ય સંકલ્પ એવા જે ભગવાન તે કૃપાએ કરીને મૃત્યુલોકના સર્વે મનુષ્યને દેખે એવા થાય છે. અગોચર છે પણ પોતાના મનમાં સંકલ્પ થાય, બધા મને દેખી શકે, જ્ઞાની તો દેખી શકે અજ્ઞાની દેખી શકે, પુણ્યશાળી તો દેખી શકે પાપી દેખી શકે, એવો ભગવાન જ્યારે સંકલ્પ કરીને પૃથ્વી પર મનુષ્ય તન ધારણ કરે ત્યારે બધાને જોઈ શકે છે. સાધના કર્યા પછી કૃપા જાય, કૃપા શબ્દ કૃપાએ કરીને એમ સાધના કર્યા પછી પણ ભગવાન એની સાધના પર પ્રસન્ન થાય અને પ્રસન્ન થાય તો ભગવાનના દર્શન થાય, સાધનાથી થતા નથી. અદ્ભુત મહારાજ વાત બતાવી. કેટલા પ્રશ્ન થયા? હવે તો 19 થયા. પછી ત્યાગાનંદ સ્વામી પૂછ્યું છે, ભગવાન રાજી કેમ થાય? બહુ સરસ પ્રશ્ન, ભગવાન રાજી કેમ થાય? પછી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો દેહના સુખને ઈચ્છું જ નહીં અને દર્શનનો પણ લોભ રાખવો નહીં, ને ભગવાન જેમ કહે તેમ કરવું એ ભગવાનને રાજી થયાનું સાધન છે. પોતાના દેહને ઈચ્છું જ નહીં. બીજું, અને દર્શનનો પણ લોભ રાખવો. અને મહારાજ કે તમે જાઓ તો ઉપડ્યા. ગુણાતીતાનંદ સ્વામી મહારાજ બહુ રાજ્ય થાય એનું મુખ્ય કારણ આ બન્યું. જૂનાગઢ મોકલવા તો કોઈ આવવા તૈયાર નહોતું થતું, કોઈ હા નહોતું પાડતું જૂનાગઢ આવવાની. ગુણાતીતાનંદ સ્વામી ઊભા થયા મારેને કે મહારાજ મને જો આજ્ઞા કરો તો હું જૂનાગઢ જવા તૈયાર છું, અને ગોપાળાનંદ સ્વામી દર વર્ષે એક મહિનો મને જો સત્સંગ કરવા માટે આવે તો મને જૂનાગઢમાં જરાય વાંધો નથી. ને મારા રાજી થયા ને બેટા, જાઓ સ્વામી જૂનાગઢ, અમે તમારા જમાન થયા. કેમ? મારીની મરજીને સમજશે. હું ઘણી ફેરી કહું છું ભક્તો, જીવનની અંદર જેમ કોની ડિગ્રી જો આધ્યાત્મિક પથની અંદર પ્રાપ્ત થઈ જાય ને એ વ્યક્તિ શેખ અક્ષરધામમાં પહોંચી જાય, એના પર બધા રાજી 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 જ હોય. પણ એ ડિગ્રી આવી શિબિરોમાં પ્રાપ્ત થાય, સમજાણું, એ સ્કૂલ કોલેજમાં ન મળે, આ બીકોમ એમકોમની મળે, પણ જેમ કોની ડિગ્રી તો અહીં જ મળે, સમજાય? જેમ કહો એટલે જેમ તમે કહો એમ, તમારે રસોડામાં સેવા કરવી ભલે જેમ કહો એમ, તમારે સામે જવાનું લાજી મારે ભલે તમે જેમ કહો એમ, તમારે નથી આવવાનું ભલે તમે જેમ કહો એમ. એમાં જેમ કોમાં છે ને પણ બે પ્રકાર આવે, પોતાને રુચિ કરાવતો તો જેમ કોને તરત પ્રાપ્ત કરી લે, તમારે સામે આવવાનું ભલે જેમ કહો એમ, સમજાય? તમારે નથી આવવાનું ત્યારે જેમ કોને ડિગ્રી કઠણ, એની રુચિ કરાવે ને એમ કોને આવે ભલે તો એમ કોને, આમ તો બહુ સારો માણસ લાગે, તડથા પાડી દીધી, આ એની ઈચ્છા જ હતી, એને દોડવું તું ઢાળ મળ્યો છે, દોડ દાળ ચડવાનો આવે ને ત્યારે એમ કે ભલે જેમ કો એ સાચી જેમ કોણ નીકળી. અને મહારાજ કે એના ઉપર અમે રાજી થઈએ, અમારા સંત અમારા ભક્ત અમારા આચાર્ય પણ એના ઉપર રાજી થાય છે. જો તાળી ઓછી પડી, જોયું કઠોણ છે જેમ કોણ નીકળી, મનમાંથી રખે ને આપણને વળી કાંઈ ખોપી દઈએ તો ઉપાધીને પાર ન રહે ને, કે તમારે ફરજિયાત જગન્નાથ ફરી આવવાનું છે ભલે જેમ કહો એમ. અમે જેટલા આવવાના એટલે તાળી પાડી, જોયું આવજો ને, ભલામણ ધંધો તાખી જિંદગી કરી કરી કરવાનો છે. જગન્નાથપુરીમાં 181 વર્ષ પછી પારણ થાય છે, અને હવે મને લાગતું ફરીવાર એવું જબરું આયોજન થાય, આપણા સમય નથી પછી ભવિષ્યની આપણે બેઠામાં તો કોણ જાણે, આવો મોટો લાભ 181 વર્ષ સુધી નંબર ન લાગ્યો તો આપણે આમાં માણ 200 વર્ષ જીવશું, કેટલું જીવશું? હો વરે તો માણ કાઢવાના, તો ફરી ક્યાંથી લાભ મળવાનો કોજી? એટલે પહેલાં જો મેં કીધું 60 વર્ષ પછી એમાંય ફેરફાર કરીને, હાલો ભાઈ 60ની પણ આમ શરીર હાજું છે અને વ્યવસ્થિત પોતાની દેહની ક્રિયા કરી શકતા છે, ભગવાન હારા ભગતે બધાને લઈ જાઓ જાઓ બસ, એટલી છૂટ મૂકી દીધી. હવે તમે ન આવો તો તમારે આળા પ્રમાદ કહેવાય, શું કહો? હે, આજે હમણાં હવારના પર રાકેશભાઈને ફોન હતો, એટલે માણસાવાળા કેમ ગયા? હરિભક્તો જીવન ભગતની છે કે નહીં? ગયા. હવે એની ફરિયાદ છે કે ન્યાગ અમેરિકા, બોલો. અમેરિકા જ ફોન આવ્યો મને કે સ્વામી દિનેશનો ને નવીનનો બેનો ફોન હતો, સ્વામીને કોને કે અમારા ગામમાંથી 12 ફોર્મ હતા તેમાં પાસ ઓછા થયા છે, જરાક લઈ લઈ બોલો. ક્યાં અમેરિકા છેડો જોઈન્ટ કર્યો નથી, વાયા વાયા અહીં આવ્યો. રાકેશભાઈ કે લાલજી મહારાજ પાસે જગન્નાથપુરી ખૂબ બધી આમંત્રણ આપ્યું છે, બધી જગ્યાએ કીધું છે જગન્નાથપુરીમાં આવવાનું છે, આવવાનું છે, આવવાનું છે, આવડો ભવ્ય ઉત્સવ થવાનો છે. અને સત્સંગજીની પહેલી પારાયણ જ્યાં થઈ, ન્યા પારાયણ ફરી વાર થવાની છે, પહેલી પ્રથમ પારાયણ ન્યા થઈ, અને એમાં આપણે ન આવી તો ખોટ ન કહેવાય. હે, અને રૂપિયા તો ભલામણ પછી મળશે. અને એવી મોટી કે લાંબી ટિકિટ નથી, તમે વિચારો. નતર અમારે જવું છે ને, અમે આ કાલે જગન્નાથપુરી જવાના છીએ, ચાર પાંચ સંતો હાથરદ હરિભક્તો, તમારી વ્યવસ્થા કરવાનું, નહીંતર પાસે તમે ન્યાય આવીને ગાળ્યું ઠપ કરો, માણ માણ રૂજાણી હોય ગાળ્યું હોય, શિબિરો ભરી ભરીને માણ બંધ કર્યા હોય, અને વ્યવસ્થા ન હતા ઠપકારો, સ્વામી નતા ઠપ કરી દે. અરે અમે હમણાં છપૈયા ગયા ને તે પેલા બ્રહ્મચારી મારે ક્યાં હતા, એ કે સ્વામી આપણે ટ્રેન લઈને આવીને બીજા સાધુ કે બીજી એ ટ્રેન લઈને આવ્યા હતા, એ 25 સાધુ હતા, પછી આવ્યા ને એ સાધુ હું કે ખબર જિંદગીમાં ચાળો ન કરાય કે, આ પહેલી ને છેલ્લી ટ્રેન કે. એ સાધુ ગયા ને તે હરિભક્તો આવ્યા કે 25-30-35 હરિભક્તો, શું કે ખબર, આ કે સાધુ નહીં તો આ બધા ખાટકી છે કે, ખાટકી કે બોલ. એ ટ્રેનમાં જીધી પહેલેથી ચડતા જ તે દાડ તો સ્વામી જયસ્વામિનારાયણ, સ્વામી જયસ્વામિનારાયણ, સ્વામી જયસ્વામિનારાયણ નીકળતા હોય, એ ના એ બદલા નહોતા, એ ના કે આ બધા ખાટકી છે કે. એટલે તમારે વ્યવસ્થા ત્યાં સરખી ઊભી કરવી પડે ને, 25,000 માણસ લઈ જવાનો છે, એટલે વ્યવસ્થા ઊભી કરવા માટે હમણાં જવાના છે, મેં કાલે જ જવાના છે. તો અહીંયાથી અત્યારે અમારે જવા માટે ટિકિટ લીધી, રિટર્ન ટિકિટ 19,500 આવી, કેટલા રૂજાજમાં રાજકોટથી જવાની ને આવવાની ટિકિટ 19,500 એક ટિકિટ છે, અને આપણે ટિકિટ 6800 શેખ રાજકોટથી પ્લેન ઉતરે અને 19,500 પાછી ભુવનેશ્વર ઉતારશે, ત્યાંથી 70 કિલોમીટર પાછું વાહન બાંધી જવાનું, જ્યારે તમારે તો 6800 હતા, એમાં 1,000 તો પાછી યજમાન આપ્યા, એટલે 5800 ભુવનેશ્વર ઉતાર્યા પછી ત્યાં પાછા વાહનો મુકાય, તમને શેખ જગન્નાથપુર લઈ જાહે, ત્યાંથી પાછા ભુવનેશ્વર લઈ આવશે, કથા પૂરી થયા પછી પ્લેનમાં બેહેન પાછા રાજકોટ લઈ આવશે, 5800 જમવાનું ફ્રી, રહેવાનું ફ્રી, આવો મોટો લાભ ક્યાંથી મળે. માટે જેને વ્યવસ્થા હોય એ તો બધા કરી જ લેજો, આવો લાહવો નહીં મળે. અને ઘણા બધા દાદા એવા છે પ્લાનમાં કોઈ દી નહીં બેઠા હોય, અને આટલું સસ્તું કોઈ દી બેહવાય નથી મળવાનું, યાદ રાખજો. આથી સસ્તું તમારે એમ થાય ખાઈ કાંઈ નહીં, અહીંથી ખાલી મુંબઈ સુધી બેસી લેવું, ખાલી અહીંથી મુંબઈ જવાનું તો 7,000 છે, ખાલી મુંબઈ જવાનું 7,000 છે, એટલે આથી સસ્તું મળવાનું ને સસ્તામાં સસ્તો શેલમાં માલ છે, ખરીદી લેજો. અને ધર્મકુળ પણ પરમ પૂજ્ય લાલજી મહારાજ વગેરે પૂરા દાડા રોકાવાના છે, માટે આ મોકો ચૂકતા નહીં. જેને નંબર લાગે એ તો આવવાના, નંબર નથી લાગી એમાં લાગી જાય, જો નંબર લાગેલા ને ભલામણ કરવાની. કેમ ગયા ઓલા ઓલા કેમ ગયા ધર્મેશ ભગત, ધર્મેશભાઈ, હા આવા મોટા માણસ નંબર લાગે ને, મોટા માણસ પ્લેનમાં ન હોય ભલામણ, એ છોટાને કોકને આપી દેવાય ટિકિટ, હા બસ, અને તમારે પ્લાનમાં આવી જવાનું, કારણ કે આમાં તો ડ્રો કર્યું આપણે, હવે કોનો નંબર લાગે તો કાંઈ નિક્કી નહીં. જોકે પહેલાં તો એમાં તો કેટલાક આવે છે, 1500 માણો તો માણ 2,000 આવે છે, એટલે આપણે તો 5,000 કેપેસિટી હતી, બધાને ટ્રેનમાં લઈ જવાની, 5,000 ફ્રીમાં લઈ જવાના હતા, અમે તો એ ચિંતનમાં આપીને એ ગયા બધા ચારધામ યાત્રા કરવાની, ચારધામની યાત્રાની પાછા આવીને તો 22,000 ફોર્મ બોલો મૂંઝવી દીધા આયોજક બાયોજક બધાને, હવે શું કરવું, બહુ વિચાર, બહુ વિચાર કર્યો આમાં કોને પાસ કરવો કોને ના પાસ કરવા, વળી કોઈને પાસ કરશે શું લાગશે, જો સ્વામી હેતવાળાને પાસ કર્યા આપણને ના પાસ કર્યા, પછી કીધું આપણે એ ડિસિઝન નથી લેવું, એ ડિસિઝન ભલે ઠાકોરજી લેતા, અને પછી બધા 22,000 ફોર્મને ભેગા કરીને ડ્રો કરીને એમ જ 5,000 કાપલીઓ ખેંચી, એમાં જેનો નંબર લાગ્યો એનો લાગ્યો, બાકી રહી ગયા એ રહી ગયા, પણ નંબર લાગ્યો એમાં રૂપિયાવાળાને લાગ્યો હોય એટલી ભલામણ, જેને રૂપિયાવાળાને લાગ્યો હોય એ નાના માણાને ટિકિટ કર્યા મારા બદલે લે તું, અને પાછા સરદાર જણાવી દેજો, અને તમને અમને ટિકિટ ફાડશે, ઉલે ઉલેને પછી બેહવાની દે ટ્રેનમાં પાછા, કારણ કે આ કાઢવીને નહીં મેળ પડે, એટલે મોટા માણસ નાના વયા જાજો, અને નાના માણસો રહી ગયા એ બિચારાને લેવાય, અને મોટા બધા પગી જાજો. અને અત્યારના સમયમાં 5800 એવો કાંઈ બહુ મોટી વાત નથી, લગભગ અંદાજે 5 મણ કપા થાય, કેટલોક થાય, હે 5 ન થાય ભલામણા, 5 થયો ને, બસ 5 મણ કપાય, 4 જ મણ કપા બોલો, હા એટલે 2 જણાને 8 મણ થયો. એક કામ કરું, ઉધડ્યા નો આપી દેવો, આપણે જાતે વીણવો, એટલે પ્લાનમાં તમારે જગન્નાથપુરીની યાત્રા થઈ જાય, બોલો યાત્રા થઈ જાય, ચાર ધામમાં એલું ધામ છે, હજારો વર્ષ પુરાતન એ ધામ, અને મહારાજ જ્યાં 10-10 માસ સુધી રોકાયા છે, અને ચક્રતીર્થમાં સુરત મુનિ અદભુત કથા પ્રતાપસિંહને પહેલી વાર સંભળાવી હતી, એ જ ચક્રતીર્થમાં આવું ભવ્ય આયોજન છે, માટે રહી નહીં જતા, પુરુષ ભક્તો સ્ત્રી ભક્તો બધા આવી હકશો, અને પ્લાન ઉપડતો છે, ગોઢરાટે બોલાવતો જતો છે, તમે ઉપરથી જોહો નહીં, એલા એ જોતો ખરો કે અય તું અહીંયા આવી જાય મારી પાસે. એક દાદા મને કહે પણ બારી પાસે કેમ આવું, અહીંયા બાંધી દે ને પટ્ટ નથી ક્યાં કસકાઈ, મેં કીધું એવું નથી ભલામણા, તમે જોજો બી ફાટતા નહીં, એ તો ખાલી ઉપડે ત્યારે ઘડક બાંધે, પછી તમને છૂટા કરી દે તમે તાર બે કલાક સુધી. તમે તાર પ્લેનમાં આટા મારો તોય વાંધો નહીં, એ કે તો વાંધો તો પ્લેનમાં ફરશું કે. એ કે મને તો બાંધી દેવાનો ભય હતો ને, એટલે મને થતું કેમ જવું, આપણને બાંધેલું કેમ ફાવશે. મેં કીધું એવું ને તમે તાર બાંધેલું છૂટા છે, આ પ્લેનમાં છૂટા કરી દે હે, અને છેલ્લે જમના દૂતો આવવાના હશે ને તો છૂટા મહારાજ કરાવી દે હે, અને સીજી મહારાજ અક્ષર ધામમાં પડી જાય. માટે જોજો બધા પોગી જાજો, રોજ બે પ્લેન પેક થાય છે, રોજ બે પ્લેન પેક થાય છે. ધર્મકુળ આશ્રિત બધું કરી શકે છે એવું સ્પષ્ટ સાબિત થાય. મિનિમમ હો પ્લેન થવાના છે, ઓછામાં ઓછા હિન્દુસ્તાનનો અદભુત એક રેકોર્ડ થપાય. આપણે ગ્રીનિશ બુકમાં નથી બહુ માનતા ને, તો ગ્રીનિશ બુકમાં આપણા કેટલાય રેકોર્ડ થપાય જાય એમ છે, પણ ગ્રીનિશ બુક કરતાં સેજી મારા હૃદયમાં રેકોર્ડ થપાય અને અક્ષરધામમાં પોગાય, બસ એ મહત્વનું છે. એટલે બધાને કહીએ છીએ ભક્તો આવી જાજો, અને વહેલા વહેલા નામ લખવા મળજો. ફોર્મ બોમ આવ્યો હોય તો ભલે ન આવ્યો તો કાંઈ નહીં, નામ લખાવીને 5800 ડિપોઝિટ ભરી દેવો, ફોટો આપી દેવો, નામ એટલું છે ફોર્મમાં, એ જ છે બીજું કાંઈ છે નહીં. તમારો ફોટાની પાછળ નામ, ફોન નંબર, ગામ, ઉંમર અને પૈસા, બસ પત્યું, આટલું કરી દીજો 5800 માં. અને કદાચ આજ જ રૂપિયા 5 દિવસ પછી થાય એમ હોય તો નામ લખીને આપી દો, ધર્મેશભાઈ જેવાને આપી દેજો, શાંતિભાઈ ટ્રસ્ટીને આપી દેજો, ટ્રસ્ટીમાં એ જ કામ કરવાના છે, પહોંચી જવાનું છે. મહારાજ કે બહુ સરસ, મહારાજ કે જેમ કો એમ જે કરી શકે એના પર ભગવાન, ભગવાનના સંત, ભગવાનના ભક્ત, ભગવાનના આચાર્યમાં બધા રાજી થાય છે. કેટલા પ્રશ્ન થયા? 7. પછી લક્ષ્મણાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન ને ભગવાનના સંતનો જે સમાગમ તે આશ્ચર્ય સરખો કેમ સમજીએ ત્યારે જણાય, અને આઠો પર અહોહો સરખું કેમ રહે? શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભક્ત એમ સમજે છે આ ભગવાન, ક્યાં ભગવાન? આ ભગવાન. ક્યાં ભગવાન? આ ભગવાન, સર્વથી પર પુરુષોત્તમ નારાયણ આ ભગવાન, ને આ સંત તે સર્વે વૈકુંઠ ગોલોક અને બ્રહ્મપુર ત્યાં નિવાસી છે. તે સંત અને પરમેશ્વર જ્યાં બિરાજમાન છે ત્યાં જ સર્વે ધામ છે, અને સંત ભેળો મારો નિવાસ થયો છે તે મારું અતિ બડું ભાગ્ય છે. એવી રીતે સમજે તો આઠે પહોર આશ્ચર્ય સરખું રહે, અને આઠે પહોર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે. આ ભગવાન અને આ સંત અક્ષરધામ ગોલોક વૈકુંઠ એ ધામના નિવાસી છે. તમારા મનમાં થશે આ જરાક લોચાવાળું લાગે છે, અને પછી આઠો જામ આનંદ રે, અક્ષરધામ નિવાસ કીધો તો વાંધો નહોતો, પણ ભક્તો મહારાજ બોલી રહ્યા છે, મારે બોલી રહ્યા છે. મહારાજ જ્યારે આવ્યા ને ત્યારે અક્ષરધામના મુક્તનો ખજાનો લઈ આવ્યા હતા, ફોજ મોટી લઈ આવ્યા હતા, પણ મહારાજ આ પૃથ્વી પર આવતા હતા ને તે દરેક ધામના ધામીએ કીધેલા જાઓ જલ્દી જાઓ જલ્દી જાઓ, મૃત્યુ લોક ઉપર અક્ષરધામના અધિપતિ પધારે માટે તમે જલ્દી જાઓ, અને એ આદેશ થતાની સાથે તમામ ધામોમાંથી અનેક મુક્તો પૃથ્વી પર આવ્યા હતા. એમાંથી એટલા સાધુ થયા, કેટલાક હરિભગત થયા, એ બધા બેઠા હોય ને સભામાં. એટલે મહારાજ કે અક્ષરધામ ગોલોક વૈકુંઠ એ બધાના નિવાસી આ સાધુ છે, અહીં બધાના આવ્યા છે, એની ભોગોમાં નિવાસ થયો. એ હતા ગોલોકવાસી વૈકુંઠ, હવે તો બધા અક્ષરવાસી આવવાના છે, અક્ષરધામ નિવાસ થવાના છે. અક્ષરધામને પહોંચાડ એ મૂર્તિ, અને અક્ષરધામમાં પહોંચવાને એ મુક્તો બધા બેઠા છે, એની મધ્ય મને રહેવાનો મોકો પ્રાપ્ત થયો એમ સમજે મહારાજ કે આઠું જામ એના આનંદ 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 વર્તે, અને આઠું જામ આનંદ મોજમાં એ ઝૂમતો રહે. અક્ષરધામના પતિ અક્ષરધામ નિવાસી મુક્તો એની સાથે મને રહેવાનો મોકો પ્રાપ્ત થયો. ભલા માણા અહીંથી ધારાસભ્યો બધા ભેગા થઈને ગાંધીનગર, ધારાસભ્યની સોરી સંસદ રાખો ને, કારણ કે અહીં પ્લાન નથી, સંસદ સભ્યો પ્લાનમાં બેસીને બધા દિલ્હી જતા હોય, અને એમાં તમને એકને આમંત્રણ આપે, બાકી તો બધા અમે 180 સીટનું પ્લાન છે, એમાં 179 તો સંસદ સભ્ય જે તમને હારે લઈ જવા છે, તમારે આવવાનું છે. ત્યાંને તો વગર સંસદ સભ્ય એમ થવાનું, હું તો સંસદ સભ્ય લાગું છું, એટલો કોટો સડી જાય. બોલો, એની માં એમ કે બેટા જમીને ના માં કાંઈ ભૂખ નથી લાગી, કે લે બોલો કરો વાત. સંસદ સભ્ય ભેગું બેહવાનું મળે, ખબર નહીં મરીને ક્યાં જવાના, તોય કોટો ન હમાય, તો સ્વયં અક્ષર ધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ અને એના મુક્તોની મધ્ય બેસવાનો ટાઈમ મળ્યો છે, મોકો મળ્યો. મારે એમ જો આ પડી જાય તો આઠું જામ મોજ મોજ ને મોજ વર્તે. કેટલા પ્રશ્ન થયા? કેટલા થયા પ્રશ્નો તમે યાદ રાખજો, કેટલા થયા બધું મારે યાદ રાખો ને, કોક 7 બોલું કોક 8 બોલું, બોલો રહ્યા કેટલા? 18. પછી પ્રમાણ અંશો પૂછ્યું છે, સંતના એકાદશ કંદમાં જે 30 લક્ષણ કયા તે શું ઉપાય કરે તો આવે? પછીજી મહારાજ બોલ્યા છે, જે 30 લક્ષણ યુક્ત સંત હોય તેને વિશે ગુરુ બુદ્ધિ દેવ બુદ્ધિ રાખીને મન કર્મ વચન એનો સંગ કરે તો એ સંગના કરનારાને વિશે પણ એ 30 લક્ષણ આવે છે. એવી રીતે સર્વે શાસ્ત્રમ કહ્યું છે, જે સંતને સેવે ત્યારે સંત સરખો થાય છે. મહારાજ કે 30 લક્ષણ યુક્ત એવા જે સંત એનું મન કર્મ વચન કરી સમાગમ કરે તો મહારાજ કે એના જે એ 30 લક્ષણ છે એ સેવન કરનારની અંદર પણ આવે છે. જોકે 30 લક્ષણ યુક્ત સંત કહેવાય એટલે એનો મતલબ એ સંતને એમાં ચોખડ કરવાની જરૂર નથી, પરમાત્માની પૂર્ણ નિષ્ઠા હશે જેને કારણે પરમાત્માનો ગુણ એની અંદર આવ્યા એના ગુણ મુમુક્ષની અંદર આવશે. કેટલા પ્રશ્ન થયા? 9. પછી શાંતાનંદ સ્વામી પૂછ્યું છે, એક તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય અને બીજો તો ભગવાનનું ભજન સ્મરણ કરે અને કથા કીર્તન પણ કરે અને સાંભળે, એ બે પ્રકારના જે ભગવાનના ભક્ત તેમાં કયો શ્રેષ્ઠ છે? એક અખંડ માર્ગમાં વૃત્તિ રાખે અને એક કથા વાર્તા કીર્તન કરીને ભગવાનનું ભજન કરે છે, અખંડ વૃત્તિ નથી રહેતી, બેમાં કોણ શ્રેષ્ઠ છે? પછી જ મહારાજ બોલ્યા છે, જેને નિર્વિકલ્પ સમાધિ થતી હોય અને દેહની ખબર રહે નહીં એવો હોય તો તે કથા કીર્તન ન કરે તો પણ શ્રેષ્ઠ છે, અને જેને દેહની ખબર રહેતી હોય ને ભજનમાંથી પોતાની મેળે ઉઠીને ખાવું પીવું દેહની ક્રિયા તે સર્વે કરતો હોય અને જો ભગવાનની કથા કીર્તન ન કરે ને ન સાંભળે તો તે થકી ભગવાનની કથા કીર્તન કરતો હોય ને સાંભળતો તે શ્રેષ્ઠ છે. બહુ અદભુત ઉત્તર આપ્યું. મારણ કે મારે જે અખંડ વૃત્તિ રાખે અને એક કથા વાર્તા કીર્તન ભજન કરે કોણ શ્રેષ્ઠ? મારે કે અખંડ વૃત્તિ રાખે પહેલાં સોખોટી કરું ઉભો થઈને ખાવા જાય ટાઈમે, તો કે મારે ખાવા તો જાય છે, તો મહારાજ કે અખંડ વૃત્તિ રાખ્યાને કરતા કથા વાર્તા કરે શ્રેષ્ઠ છે. દેહની જ્યાં સુધી શુદ્ધિ હોય ત્યાં સુધી મહારાજ કે કથા વાર્તા કરવી, સત્સંગને કોઈ દી ન છોડવો. મહારાજ કે અખંડ વૃત્તિ રહે તો નારાયણ ગીતા કીધું અને કથા જો છોડી દે તો અવશ્ય મેવે ભ્રષ્ટ સ્થિતિને પામી જાય, સ્થિતિ નાત્ર સંશય. દેહની જ્યાં સુધી શુદ્ધિ હોય ત્યાં સુધી કથા વાર્તા કીર્તન તો કરવા, પણ અખંડ વૃત્તિ રહે તો કથા વાર્તા કીર્તન કરે તો બહુ સારી વાત છે. પણ મારે કે અખંડ વૃત્તિ મારે રહે છે માટે મારે કાંઈ જરૂર નથી એમ માનીને છોડી દે, એના કરતા કથા વાર્તા કીર્તન કરે એ શ્રેષ્ઠ છે. કેટલા પ્રશ્ન થયા? 10 થઈ ગયા. પછી આધારાનંદ સ્વામી પૂછ્યું છે, કેવી રીતે વર્તીએ તો ભગવાનને ભગવાનના સંત પ્રસન્ન થાય? ભગવાનને ભગવાનના સંત કેવી રીતે રાજી થાય? પછી મહારાજ બોલ્યા છે, પંચ વર્તમાન સંપૂર્ણ રાખીએ ને તેમાં કોઈ રીતે ખોટ આવવા દે નહીં તો ભગવાનને ભગવાનના સંત પ્રસન્ન થાય છે, એમાં લેશ માત્ર સંશય નથી. ભગવાનને ભગવાનના સાધુ કેમ રાજી થાય? મહારાજ કે બીજો કાંઈ દાખલો કરવાનો જાય જરૂર નથી, અમારી બાંધેલી પંચવર્તમાનની મર્યાદામાં ખબરદાર બની વર્તે એના ઉપર અમે અમારા સંત અમારા ભક્ત અમારા આચાર્ય બધા રાજી રાજીને રાજી જ છે. પણ સાવધાન, પંચવર્તમાન પાળતા અહંકાર પ્રવેશ ન કરી જાય એટલું અનુસંધાન રાખવું. પછી વેદાંતાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો, કેટલા પ્રશ્ન થયા? એટલે આ તો સ્પીડ પકડી. જેને પ્રથમ કઈક ગોબરું વર્તાયું હોય પછી તે શો ઉપાય કરે ત્યારે તેની ઉપર ભગવાનને ભગવાનના સંત રાજી થાય? વેદાંતાનંદ સ્વામીનો પ્રશ્ન, મહારાજ પહેલા કઈક ગોબરું વર્તાણ માને કઈક ભૂલ થઈ છે, પછી ભૂલ થાય એટલે કોઈ રાજી નથી, પણ પછી એને રાજી કરવાનો ઉપાય શો? કેમ કરે તો ભગવાન રાજી થાય, ભગવાનના સંત રાજી થાય, ભગવાનના ભક્ત રાજી થાય. પછી જ મહારાજ બોલ્યા છે, પોતામાં ભૂંડો સ્વભાવ હોય તેને દેખીને ભગવાન અને ભગવાનના સંત કુરાજી થતા હોય તે સ્વભાવ સાથે જ્યારે વેર કરીએ ત્યારે જેને જે સાથે વેર હોય તે તો સર્વે જગત જાણે એવું હોય તે સંતને પણ ખબર પડે. પછી સંત તો તે સ્વભાવના વેરી છે, તે આપણા પક્ષમાં ભળીને અને આપણા ઉપર દયા કરે અને જે પ્રકારે તે સ્વભાવને જીતીએ એ ઉપાય બતાવે. માટે જે સ્વભાવે પોતાને ફજિત કર્યો હોય તે સ્વભાવ સાથે શુદ્ધ દ્રઢ વેર બાંધીને તેનું મૂળ ઉખડી જાય એવો ઉપાય કરવો અને એવી રીતે વર્તીએ ત્યારે ભગવાનને ભગવાનના સંત આપણા ઉપર પૂર્ણ દયા કરે અને જ્યારે હરિની અને હરિજનની ઉપર દયા થાય ત્યારે તેના હૈયામાં અતિશય સુખ વર્ત્યા કરે અને કલ્યાણને માર્ગે ચાલ્યાની પણ સામર્થ્ય વધે અને પોતાના શત્રુએ કામ ક્રોધ લોભાદિક તેનું બળ ઘટી જાય છે. માટે જે પોતાના હૃદયની વિશે અતિશય શત્રુ પીડતો હોય તે સાથે અતિશય વેર કરીએ તો તેની પરમેશ્વર સહાય કરે છે. માટે પોતાના શત્રુ જે કામાદિક તે સાથે જરૂર વેર કરવું ઘટે છે અને પોતાના અંતઃશત્રુ સાથે વેર કર્યામાં ઘણો જ લાભ છે. બહુ સરસ પ્રશ્નનો ઉત્તર આપ્યો મહારાજ કે જે સ્વભાવ જે પ્રકૃતિએ જે ખોટે એને ભૂલ કરાવી છે જેને કારણે ફજિત થયો છે મહારાજ એ સ્વભાવ સાથે એ શત્રુ સાથે સુધું વેર બાંધે આજ ઉત્તર મહારાજે મધ્યના 15માં પણ આપ્યો, મારે કે શત્રુ ભાવ જો કેળવી શકે, અને એ શત્રુ જે પોતાનો સ્વભાવ એને ટાળવા માટે એને જે મદદરૂપ થાય એમ હોય, એ જેટલા મદદરૂપ થાય હોય એનો ગુણ પોતે ગ્રહણ કરે, તો મારા ત્યાંના ગમે તેવા અંત શત્રુ હોય, ગમે તેવો સ્વભાવ હોય તો પણ ટળી જાય છે અને પરમ સુખને પામી જાય છે. પછી ભગવદાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, કેટલા પ્રશ્ન થયા? 12, અડધે પગો આવ્યા. હે મહારાજ, એ ભગવાનની બીક પાસે બેઠા હોય અને રહે છે તેવી ને તેવી બીક છેટે જઈએ તો પણ રહે, તે કેમ સમજીએ તો રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેની પાસે ભગવાનની મર્યાદા રહે છે, જેવી પાસે ભગવાનની મર્યાદા રહે છે તેવી છેટે જાય તોય પણ રહે, જો ભગવાનનું પૂરું મહાત્મ્ય સમજે તો. તે મહાત્મ્ય એમ સમજવું જોઈએ, અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન, તેની ઈચ્છાએ કરીને અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે, અંતે બ્રહ્માંડને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે, અને તે ભગવાન વ્યતિરેક થકા સર્વમાં અન્વય પણ રહ્યા છે, અને અન્વય થકા પણ વ્યતિરેક છે, અંતે ભગવાન જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે તેવા ને તેવા જ અણુ અણુ પ્રત્યે અંતરેમી રૂપે બિરાજમાન છે, અંતે ભગવાનના ડોલાવીને એક તૃણ પણ ડોલવાને સમર્થ નથી, અને અનંત કોટી બ્રહ્માંડને વિશે જે ઉત્પત્તિ સ્થિતિ પર લય થાય છે અને તેની વિશે સુખ દુઃખનો જેઓને સંબંધ થાય છે તે સર્વે પુરુષોત્તમ ભગવાનના હાથમાં છે. જેટલું ભગવાન કરે તેટલું જ થાય છે. એવા જે ભગવાન તે જેઓના કલ્યાણ અર્થે પૃથ્વી પર પધારે છે, ત્યારે પોતે ઘોડે ચડીને ચાલે ત્યારે ઘોડો ભગવાનની ઉપાડીને ચાલે છે, પણ એ તો ઘોડાના આધાર છે, અને પૃથ્વી પર બેઠા હોય ત્યારે એમ જણાય જે પૃથ્વી ભગવાનને ધરી રહી છે, પણ તે તો સ્થાવર જંગમ સહિત સમગ્ર પૃથ્વીને ધરી રહ્યા છે, અને જ્યારે રાત્રિ હોય ત્યારે ચંદ્રમા કે દીવો કે મશાલ તેને અજવાળે કરીને દર્શન થાય, અને દિવસે સૂર્યને અજવાળે કરીને દર્શન થાય, પણ એ ભગવાન તો સૂર્ય ચંદ્રમા અગ્નિ એ શરીરને પ્રકાશના દાતા છે, એવી અદ્ભુત સામર્થ્ય છે, તો પણ જેઓના કલ્યાણ અર્થે મનુષ્ય જેવા થઈને મને દર્શન આપે છે. એવી રીતે મહાત્મે સમજે તો જેવી પાસે રહી મર્યાદા રહે છે તેવી ને તેવી છેટે જાય તો પણ રહે છે. હાવ સીધો ઉત્તર છે. મહારાજ કે ભગવાનનો મહિમા સમજાય, કેવો મહિમા સમજાય? તો અક્ષર નહીં પણ અતીત એવા જે પુરુષોત્તમ નારાયણ જેને આધારે સમગ્ર બ્રહ્માંડો રહ્યા છે, ઉત્પત્તિ સ્થિતિ પ્રલય પણ જેને આધારે થાય છે, અને પ્રત્યેક વ્યક્તિની અંદર પ્રત્યેક અણુ અણુની અંદર જે અંતરેમી સ્વરૂપે રહેલા છે, ભક્તો અંતરેમી સ્વરૂપ જો કે આમ તો મહાપુરુષનું છે પણ એની અંદર પુરુષોત્તમ નારાયણ અંતરેમી, માટે બધી જગ્યાએ આખીર તો એ પુરુષોત્તમ નારાયણની સામર્થ્ય છે, અને અન્વય થકા વ્યતિરેક, વ્યતિરેક થકા અન્વય, અન્વય થકા વ્યતિરેક માને અનેક આત્માની અંદર બિરાજમાન હોવા છતાં પોતાના અક્ષરધામમાં તો સરાર થકા જે બિરાજમાન છે, અને ધામમાં રહ્યા થકા પણ અનંત આત્માની અંદર બિરાજમાન છે, એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ એ જ મને મળ્યા છે અને એના જ મને દર્શન થઈ રહ્યા, એવો જો અહોભાવ પ્રગટ થાય તો મહારાજ કે દૂર પાસે બેઠા જે મર્યાદા રહે એ દૂર જાય તો પણ મર્યાદા રહે છે. પછી વળી ભગવદાનંદ સ્વામી બીજો પ્રશ્ન પૂછે છે, ભગવાનના કર્યા વિના કાંઈ થતું નથી, સર્વે ભગવાનનું જ કર્યું થાય છે, ત્યારે ભગવાનને અથવા ભગવાનના ભક્તને કાંઈક ભૂંડો દેશકાળ આવે છે ત્યારે તે દુઃખને કેમ ભગવાન ટાળતા નથી, અને તેને ટાળ્યાનો મનસુબા કેમ કરે છે? બહુ સરસ પ્રશ્ન. બધું ભગવાનનું જ ધાર્યું થાય છે, એની મરજી વિના હુકું પાંદડું નથી ભાંગતું, તો પછી કોઈ ભગત દુઃખી થાય કાંઈક દેશકાળ આવે ત્યારે કેમ પાછા બેઠા બેઠા સંકલ્પ કરતા છે, ફલાણ ભગત બિચાર દુઃખી થઈ ગયા છે એનું સારું થાય થારું, કેવી માનુષિક લીલા કરે કહો. તો વિચારો, દાદા ખાચરના ખળા રોકાય અને ભગવાન સ્વામિનારાયણની ચિંતા કરે, રે રે દાદા ખાચરના ખળા રોકાણા છે, ભાવનગરના રાજા જો હરખું સમજે તો દાદા ખાચરના ખળાનું કાંક ઠેકાણું પડે, હવે ત્યારે જીવને સંશય ન થાય કેટલું કઠણ કામ છે. હે, જેના જેને ભ્રકુટીની વિલાસમાં આનંદ કરોડો બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિનો પ્રલય થાય, અરે એની હારે આવેલો સમાજ તો તમે જો એકવાર સત્સંગીઓને બતાવે, મહારાજ બધા સંતોને શરદ પૂર્ણિમાની રાત્રે ભેગા કર્યા, મહારાજ કે હરિભક્તો બધા જતા રહ્યો, જાઓ ખાલી સાધુ બેહો, સાધુને બેહારે મહારાજ, અને પછી મારે આમ કરે આમ જ્યાં ચપટી વગાડી બધાની ઉપરથી માયાનો પડદો હટી ગયો, અને બધાને ઉપરથી માયાનો પડદો હટ્યો, એક સાધુ ભાઈ થયા આને કે અરે અરે આને તો ગજબ ગીરી, હું તો આખા બ્રહ્માંડનું રાજ કરતો હતો અને મને લુખા ગોળા ખવડાવ્યા, બીજા ઉભા થયા હેઠો બે કે તું તો એક બ્રહ્માંડનું કરું, હું તો પાંચ બ્રહ્માંડનું રાજ કરતો હતો, પાંચ બ્રહ્માંડનું રાજ કરતો હતો અને મને લુખા ગોળા ખવડાવ્યા, ત્રીજા કે હેઠો બે હું તો 25 બ્રહ્માંડનું રાજ કરતો હતો, તો ચોથા પર એ તું હેઠો બે હું તો 100 બ્રહ્માંડનું રાજ કરતો હતો, તો પાંચમા પર એ તું હેઠો બે હું તો 500 બ્રહ્માંડનું રાજ કરતો હતો, આ રીતે છઠ્ઠો ભાઈ તું એઠો બે, હું તો હજાર બ્રહ્મો નું રાજ કરતો હતો. હાથમાં એ તું એઠો બે, હું તો લાખ બ્રહ્મો નું રાજ કરતો હતો. અરે પછી એક ઉભા થાય એઠો બે, હું તો અનંત કરોડો બ્રહ્માંડ નું રાજ કરતો હતો. તો વિચાર, અનંત કરોડો બ્રહ્માંડ નું રાજ કરનારા એના ચાકર બને અને પગમાં ઘૂઘરા બાંધીને હું તો છું ઘણી નગણી નાર, તોય તમારી રે એમ કે એ ભગવાન પાસે એમ કે આ દાદા ખચર ના ખડારો કાણા છે તો શું થાય. અને પછી જીવને સંશય ન થાય એ કઠણ કામ છે. બહુ સરસ પ્રશ્ન છે. પછી મહારાજ બોલ્યા જે એ તો જ્યારે ભગવાન મનુષ્ય દેહ ધારણ કરે છે ત્યારે ભગવાન એવી રીતિ છે જે મનુષ્યની પેટે સર્વે વ્યવહાર કરે પણ અલૌકિક સામર્થ્યને પ્રગટ કરે નહીં. એ રીતે સર્વે શાસ્ત્રમાં ભગવાનના ચરિત્ર કયા છે. તેથી જ્યારે ભગવાન કંઈક નવા ચરિત્ર કરે ત્યારે સંશય કરજો, પણ જ્યાં સુધી પૂર્વે અવતાર થયા છે ને ત્યાંના જેવા ચરિત્ર છે, તેના જેવા ચરિત્ર છે ત્યાં સુધી તો સંશય કરવો. અને મને એમ છે આ ખળાવવામાંથી જ કાંઈ ઊભું થયું લાગે છે. મહારાજ કે હું બેઠા બેઠા સંશય કરો છો. પૂર્વે અવતારની પણ આવી રીતિ છે, આમ જ આગતા જ બધા. એ તો અનાદિન રીતિ છે કે સીતાજી વહી ગયા પછી જાડવાને રામચંદ્રજી ભગવાન પૂછે, એ એ એ જાડ, તારો દાસ તારો ગુલામ તું કેમ કરીશ, તું બતાવ તો ખરો મારી જાનકી ક્યાં છે. ને તને નથી ખબર જાનકી ક્યાં છે. મહારાજ કે એ તો અમારી અનાદિની રીતિ જ છે, માટે અમે કાંઈ કરતા ને એમાં સંશય કરું ને એનાથી કાંઈક જુદું કરીને તો કરજો. પછી નિર્મળાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે, કેટલા પ્રશ્ન થયા ભાઈ, હે 14 થી 15 થયા તો હવે સુરત મેળો ઢળવા. પછી નિર્મળાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો, કેમ સમજે ત્યારે પ્રભુના સંતનો મહિમા અતિશય જણાય, ભગવાનના સાધુનો ખૂબ મહિમા સમજાય, કેમ સમજાય. પછી મારે બોલ્યા છે, મત્સ્ય કચ્છ વરા વામન પરશુરામ અને રામકૃષ્ણ આદિ કે જે ભગવાનના અનંત અવતાર તેનો મહિમા વિચારે છે, જે ભગવાને રામકૃષ્ણ આદિ અવતારે કરીને અનંત જીવનો ઉદ્ધાર કર્યો છે તે ભગવાનના સંત છે. હું મહારાજ આમ ટન મારી અને સિક્સ મારી દીધી, બોલો અદભુત કર્યું મહારાજ, બરાબર સમજ્યો. મહારાજ કેવું બોલ્યા, શ્રી મહારાજ બોલ્યા જે મત્સ્ય કચ્છ વરા વામન પરશુરામ રામકૃષ્ણ આદિ એ જે ભગવાનના અનંત અવતાર તેનો મહિમા વિચારીને જે પૂર્વે અવતાર થયા કેટલો મહિમા, આખી પૃથ્વીને વરા નારાયણ સાગરમાંથી બહાર લાવ્યા, નૃસિંહ ભગવાન થાંભલામાંથી પ્રગટતી રેણકશ્યપને ફોદા બોલાવી દીધા, એક જ બાણથી રાવણ જેવાને ભગવાન રામે ઢાળી દીધું, એક જ ડાબાથની જ્યાં મુઠ્ઠી મારી લોહીનો કોગળો કંસને કરાવી નાખ્યો, એવા જે ભગવાન યાદ રાખજો, એવો મહિમા વિચારીને જે ભગવાને રામકૃષ્ણાદિ અવતારે કરીને અનંત જીવનો ઉદ્ધાર કર્યો છે તે ભગવાનના આ સંત છે. એટલે બધાની અંદર જે કાંઈ સામર્થ્ય દેખાણી, સાગર પર સેતુ બાંધ્યો, ટચલી આંગળી પર ગોર્ધન ઉપાડ્યો, હિરણ્યકશ્યપજીને ફોદા બોલાવી દીધી, આ જ હતા. આના માધ્યમથી બધા કામ થયા છે, જેના માધ્યમથી કામ થયા એ સ્વયં પ્રગટ મને મળ્યા છે અને એના પ્રગટ સંત છે. મહારાજ કે એવો મહિમા જો સમજાય ને તો એ સાધુની પ્રતિ અહોહો ભાવ મહારાજ કે અખંડ વર્ત્ય રાખે. તેનો મારે સમાગમ મળ્યો છે તે માટે હું પણ અતિ બળભાગ્ય છું એમ સમજે તેનો દિવસે દિવસે સંત, તેને દિવસે દિવસે સંતનો અતિશય મહિમા જણાતો જાય છે. પછી નારાયણાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, સ્થૂળ સૂક્ષ્મને કારણે ત્રણ દેહને વિશે જીવ અન્વયપણે કેમ છે અને વ્યતિરેકપણે કેમ છે. પછી જ મહારાજ બોલ્યા છે, જ્યારે દેહને વિશે સુખ દુઃખનો યોગ થાય છે ત્યારે તે સુખ દુઃખને જીવ પોતાના વિશે માને ત્યારે તે જીવ અન્વયપણે છે, અને જ્યારે ત્રણે દેહના સુખ દુઃખથી પોતાને ન્યારો સમજે ત્યારે એ જીવ વ્યતિરેક છે. પહેલાં અન્વય કોને કહેવાય, વ્યતિરેક કોને કહેવાય, અન્વય એટલે ભેળું, વ્યતિરેક એટલે જુદું. જીવાત્માને વ્યતિરેક ક્યારે સમજો, અન્વય ક્યારે સમજો, તો મહારાજ કે આ શરીરમાં સુખ દુઃખ થાય ત્યારે મને થાય છે સુખ દુઃખ, હું હેરાન થઈ ગયો માને ત્યારે જીવ અન્વય થયેલો સમજવો, અને સુખ દુઃખ થાય તે દેહને થાય મારે હું લેવા દેવા એમ મનાય ત્યારે સમજવું વ્યતિરેક છે. અને ભક્તો આ ગુણ પણ ભગવાનના ભક્તિની અંદર બહુ જરૂરી છે, કારણ કે દેહમાં સુખ દુઃખ થાય ક્યારે ભગવાનના ભક્તની સાથે ક્યાંક તકલીફ થાય, કોઈ ભગવાનના ભક્તે ક્યારેક અપમાન કર્યું, ભગવાનના ભક્તે બે શબ્દો કીધા ત્યારે પોતાનો અન્વય જો સમજતો હોય તો દુઃખ બહુ થાય, મને કીધું મને કીધું, હવે વ્યતિરેક પોતાને સમજે મને ક્યાં કીધું, કીધું તો એ દેહને કીધું મારે હું લેવા દેવા, તો એને એક લેશ માત્ર દુઃખ થાય ને પરમ સુખ વર્તે. કેટલા પ્રશ્ન થયા, અરે ભલામણ 70 થઈ ગયા. પછી શુકાન શૂન્ય તીતાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, શૂન્ય તીતાનંદ સ્વામી કાલે પરમ પૂજ્ય લાલજી મહારાજ કીધું તને ઓલો મેલી વિદ્યા વાળા સંસાર છોડીને સાધુ થયા શૂન્ય તીતાનંદ સ્વામી. જ્યારે સત્સંગ કરે છે ત્યારે તો સંતમાં અને સત્સંગમાં અતિશય હેતો, અને પછી કેમ ઓછું થઈ જાય છે? પછી મારે બોલ્યા છે, પ્રથમ તો એને સંતને વિશે અલૌકિક મતિ હોય, અને પછી તો તે સંતનો અલ્પ દોષ જોઈને પોતાની કુબુદ્ધિ કરીને જાજો દોષ પઠે છે, પછી એની અસદવાસના થઈ જાય છે, તેને કરીને સંતને વિશે ઓછો ભાવ થઈ જાય છે. તે જો વિચારીને અસદવાસનાને ટાળે તો પ્રથમ તો તેઓ શુદ્ધ થાય, અને જો અસદવાસના ન ટાળે તો અંતે જતાં વિમુખ થઈ જાય છે. મહારાજ કે પ્રથમ અલૌકિક મતિ હતી, પછી સંતની અંદર કાંઈ દોષ એને દેખાણો, અલ્પ દોષને ખૂબ મોટો માની લીધો, અને જેને કારણે એની અંદર અસદવાસના પ્રગટ થઈ ગઈ, જેથી કરીને મહારાજ કે એને ભગવાનને ભગવાનના સંત પછી ગૌણ થઈ જાય છે. અને મહારાજ કે અસદવાસના જો ટાળે તો ફરીવાર એને એટલો ને એટલો અહોભાવ પ્રગટ થાય છે. કેટલા પ્રશ્ન થયા? 18. એટલે અહીં કિનારે પગ્યા. પછી પ્રસાદાનંદ સ્વામી પ્રશ્ન પૂછે, જીવને મોક્ષનો શું હેતુ છે? લો આટલું જ કરવાનું છે, આ બધી મહેનત એટલે આટલું છે. જીવને મોક્ષનો શું હેતુ છે? પછી જ મહારાજ બોલ્યા છે, જેમ સંત કહે તેમાં સંશય રીત થકો કરે, એ જીવને મોક્ષનો હેતુ છે. માળું કઠણ કહી દીધું. સંત કહે એમ સંશય રહિત થકો કરે એ મોક્ષનો હેતુ છે. ભક્તો, ભગવાનને ખરેખરા સાધુ ભગવાનને બાંધેલી મર્યાદાની બહાર કહે જ નહીં, અને એ પ્રમાણે કહે એમ કરેલી જીવનો મોક્ષ થઈ જાય. એટલે અદભુત વાત મહારાજ બતાવી. પછી ત્રિગુણાતીતાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો, દેશ કાળ ક્રિયા સંગ એનું વિષમ પણ હોય ત્યારે ત્યાં શો ઉપાય કરવો? પછી મહારાજ બોલ્યા છે, દેશ કાળાદિક વિષમ હોય ત્યારે તો ઉગેરાનો એ જ ઉપાય છે જે ત્યાંથી જે તે પ્રકાર કરીને ભાગી છૂટવું. દેશકાળ વિષમ હોય ત્યારે શું કરવું? મહારાજ કહેને ભાગી છૂટવું. માનો ભૂકંપ થતો હોય અને આખા મકાન ને બંગલા હેઠું પડતું હોય ત્યારે શું કરવું? શું કરવું? ભાગી છૂટવું. ન્યાય ઊભું ના રહો, ભલે પડે કાંઈ નથી થવાનું, તો લોટાઈ જાય. ભાગી છૂટે આપણો ભૂકંપ થયો, હા, ત્યારે એક દાદા હતા અને ત્રણ જણા એમ પકડી હાથમાં માળે લઈ ગયા, હવે હાથમાં માળે પહોંચ્યા ને અને ત્યાં ભૂકંપ થયો. હાથમાં માળે પહોંચ્યા ને ભૂકંપ થયો, અને એ ધૂન આંતે ડમરી કાંઈ દેખાય ને એવું. પછી બધા દાદાને મળ્યા તો કેટલા, દાદા ક્યાં ગયા, દાદા ક્યાં ગયા? એ દાદા જોડે નહીં, ચારે બાજુ ગોતતા ગોતતા જોઈને તો દાદા હેઠે હતા, ચાર જણા ઉપર ચડ્યા. દાદા એકલા કેમ ઉતર્યા? ભગવાન જણા એકલા ઉતરી ગયા. બોલો, હાથ માળ ઉતરી ગયા એકાદો નહીં. એટલે નથી લાગતો જીવ ખોટી દાનેથી જ ધંધો કરે બધો નહીં. હા, તો કોઈ દી થાત સંધ્યા બળદ જેવો છે, જરાક ભારાવન તે બેસી જાય મળો, વઢિયારા જેવો થાય ને તો આને આ દેહ કરીને ધામને પાછ. મહારાજ કે દેશ કાળા અંદર ભાગી છૂટું, ત્યાં કે વાટનો જે કોક મને હેઠો ઉતારે ઉતરું, સમજાણું. પછી નાના નિર્વિકારાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો નિશ્ચય છે તો પણ અસદવાસના કેમ ટળતી નથી? પછી જ મહારાજ બોલ્યા છે, ભગવાનનું મહાત્મ્ય યથાર્થ જાણતો નથી એટલે અસદવાસના ટળતી નથી. ભગવાન નિશ્ચય છતાં અસદવાસના નથી ટળતી. મહારાજ કે ભગવાનનો મહિમા સમજે પણ હજી જેવો સમજો એવો નથી સમજતો. એનો મતલબ હજી ને વધારે મહિમા સમજવાની જરૂર છે. એનો મતલબ એવો નથી કે નથી સમજતો, પણ જેવો સમજવો જોઈએ એવો સમજતો નથી. ઘણી ફેરી જો ડૉક્ટર તમને દવા આપે એનું કહે કે આ બે ટીકડી તમે લેજો એમ કે, એ ખરખી બે ટીકડી આપે. પછી બે ટીકડી મતલબ આપણે એક ટીકડી લઈને પછી એમ કે ડૉક્ટર કીધું પણ તાવ ન ઉતર્યો, કેમ ટીકડીનો વાંક છે? હે, આપણો વાંક છે. બે ટીકડી લેવી જોઈતી હતી, કેટલી? બે. એક લીધે એટલે ન ઉતર્યો. એમ ભગવાન તો જેવા છે એવા નેવા છે, ટીકડી જેવી છે એવી નેવી છે, ભગવાન તો જેવા છે છે એવા નેવા છે, પણ આપણો રોગ નથી જતો. એનું કારણ આપણે હજુ દવા ઓછી લઈએ છીએ. ભગવાનનો મહિમા હજુ સમજવામાં કાંઈ ફેર છે. ખૂબ જેમ જેમ મહિમા સમજાય એમ આસદવાસના માત્ર ટળી જાય. કેટલા પ્રશ્ન થયા? 20 થઈ ગયા. એલા તો હાવ કિનારે. પછી મોટા યુગાનંદ સ્વામી પૂછ્યું છે, ભગવાન નિશ્ચય પરિપૂર્ણ છે તો પણ ભગવાનને વિશે, ભગવાનની કથાને વિશે હેત કેમ થતું નથી? ભગવાનમાં હેત નથી થતું, કથામાં હેત નથી થતું. પછી જ મહારાજ બોલ્યા છે, ભગવાનનું જેવું મહાત્મા છે તેવું એને સમજામાં આવ્યું નથી, અને જો યથાર્થ ભગવાનનું મહાત્મા સમજાય તો ભગવાન વિના બીજામાં હેત રાખે તો પણ રહે નહીં, ને એક ભગવાન અને ભગવાનના સંત અને ભગવાનની કથા કીર્તન તેની વિશે જ અચળ હેત થાય છે. ભક્તો, તમે આખું વચન વાંચો તમને એક જ વાત દેખા, તમે જોજો આખી આખું વચન, તમામ પ્રશ્નો એક જ ઉત્તર છે, મહિમા મમત્વ. બસ બે જ ઉત્તર આવ્યા, ત્રીજો ઉત્તર જ ન આવ્યો. મમત્વ અને મહિમા, જેનો આમ ગણો તો મહિમા એક જ આવ્યો, કારણ કે જેનો મહિમા એનું મમત્વ સેજે રહે, જેનો મહિમા હોય એનું મમત્વ સેજે રહે, એક મહિમા જીવનની અંદર આવી જાય એટલે બધાય ગુણો આવી જાય, એક ભગવાનનો મહિમા સમજાય એટલે તમામ ગુણો આવી જાય, જીવ મુક્ત કક્ષા પર. આમાં પણ મહારાજે મહિમા જ બતાવે. મહારાજ કે મહિમા નથી, મહાત્મા ફેર છે, એટલે ભગવાન કે ભગવાનની કથા વાર્તા ભગવાનના સંતો ભગવાનના ભક્તો ગમતા નથી. અને જગતના જીવને ગમી છે આપણે, હે? અરે એને એને કોઈ દી અમને રસોઈ નથી આપી, બોલો. અને તોય નીકળીને તો કે ચોખ્ખું ઘી જાય, ચોખ્ખું ઘી જાય, લાડવા લાડવા એમ કે બોલો. આરામ છે, એને કોઈ દી ખાધા નથી, એને કોઈ દી ખવડાવ્યા નથી, તોય કે બોલો કેમ છે એને મહિમા નથી. પછી પ્રતોષાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનની ભક્તિ અચળ કેમ રહે? શ્રીજી મહારાજ બોલ્યા, જે અનિરુદ્ધ પ્રદ્યુમ્ન શંકરસેન વાસુદેવ એ જે ચતુર્યુ તથા કેશવાદિક 24 મૂર્તિઓ તથા વરાહાદિક જે અવતાર એ સર્વેના કારણ એવા પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ પુરુષોત્તમ ભગવાન તેનો મહિમય અતિશયપણે કરીને સમજે તો તેને ભગવાનની શ્રવણાદિક જે નવધા ભક્તિ તે અચળ રહે. અનિરુદ્ધ પ્રદ્યુમ્ન શંકરસેન વાસુદેવ 24 અવતાર એ તમામ જે તત્વ છે એ સર્વને કારણ પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાન. પ્રત્યક્ષ એટલે હામે બેઠા એ મહારાજ કે એવા અમે, અમારો મહિમા સમજાય તો મહારાજ કે તમારા જીવનની અંદર અચળ ભક્તિ આવે છે. કેટલા પ્રશ્ન થયા? અરે વધારે થઈ ગયા, ક્યાંક અટવાઈ ગયા, ભલે મને વચનામ પૂરું થઈ ગયું. બાવી હોતા છે એવી રીતે સર્વે મુનિના પ્રશ્નોના ઉત્તર કરીને પછી શ્રીજી મહારાજે શ્રીજીમાર પૂછતા હોવા છે, કામ ક્રોધ અને લોભ એ ત્રણ નરકના દ્વાર છે, એમાંથી જેને જે અતિશય જીત્યામાં આવ્યો હોય તે સર્વે કહો. મહારાજ કે કામ ક્રોધ લોભ એ નરકના દ્વાર છે, એમાં જેને અતિશય જે દોષ જીત્યામાં આવ્યો એ કહો. પછી જેને જે વાતની અતિશય દડતા હતી તેવી રીતે બોલ્યા. તે મુનિના વચન સાંભળીને શ્રીજી મારે અતિશય રાજી થયા અને આત્માનંદ સ્વામી તથા યોગાનંદ સ્વામી તથા ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામી એ ચાર જણાને રાજી થઈને હૃદયની વિશે ચણારવીને દીધા. ચાર સંતો તેમ જોજો, એ ચાર જ પ્રશ્નો પૂછ્યા છે, એટલે મારે જેના પર બહુ રાજી થઈને બુદ્ધિ પ્રતિભા જોઈ અને બહુ જ મારે રાજી થયા, ચારને ચણારવી દીધા. અને એમ બોલ્યા છે, જેમ માનુભાવાનંદ સ્વામી આદિ જે મોટેરા છે તે બેળા આ ચાર પણ છે, માટે એમનું કોઈ અપમાન કરવા દેશો માં. એમ મુક્તાનંદ સ્વામી આદિ જે મોટેરા સાધુ તેમને ભલામણ કરીને શ્રીજી મારા જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે જમવા પધાર્યા. મહારાજ કે આ ચાર જે સંત છે એ મહાનુભાવાનંદ સ્વામી વગેરે જે મોટેરા સાધુ છે એનું જે અપમાન ન થાય, આ ચારનું એવું અપમાન થવા દેશો નહીં. ભક્તો આ આ વિવેક તો રાખો, સત્સંગની અંદર વિવેક રાખવો. નાના મોટાની મર્યાદા ન રહે તો એ સત્સંગ અભિવૃદ્ધિને પામે નહીં. અને બીજા નંબરમાં મોટેરાએ પણ એટલું નાનું ન થઈ જવું જેથી કે સમાનનું અનુસંધાન ન રહે. દાખલા તરીકે તમે હરિભગત છો, હરિભક્તો એ ભૂલ કરતા હોય, દાખલા કે નાના હરિભગત છે, હવે એ હારે બેઠા હોય ને એ મોટા હરિભગત ખુરશી મેં તો ના 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 હું પડખે બે જાય, એ હિંચો હેઠા બે જાય અને કોઈ બીજાને કે તમે બેહો તો એ મર્યાદા ન રહે, મર્યાદા ન રહે એટલે આજ્ઞાએ ન રહે. ત્યારે મોટા એમ એક માન નથી, એ માન નથી, એ સમાન છે અને એવું સમાન જ તમને વિવેકને ઘડશે. એટલે અનુસંધાન ક્યારેક મોટા હરિભક્તોની ખુરશે બેઠા હોય એને મોટાએ હેઠું ન બે જવું, અને નાના હરિભક્તો હોય ને માનો કે બે જ ખુરશી છે અને 15-20 જણા ગયા તો વી હું ત્રણ જાઓ એમાં કોક મોટો તો હોય ને, ત્રણમાં કોક તો મોટું હોય ને, તો 15 હરિભક્તો ગયા ને બે જ ખુરશી હતી તો બે મોટેરા હોય જે હરિભક્ત તમે ઉપર બે બધા નીચે બેસો. મારે કઈ મર્યાદા રાખીને મર્યાદા રાખો તો સત્સંગ અભિવૃદ્ધિને પામે. મહારાજ હોય તેને ચાર સદગુરુ થાપ્યા બોલો, અને મહારાજ કીધું એને આજ્ઞાનું પાલન કરજો. અહીંયા પણ મહારાજ બોલ્યા, ચારને મોટેરા કરીએ છીએ, મોટેરાને ભેગે ભેળવીએ છીએ, આનું અપમાન કોઈ કરતા નહીં. અને મોટેરા જે આદેશ આપે આજ્ઞા કરે મહારાજ કે એનો સ્વીકાર્ય પણ કરવી, એને આજ્ઞાનું અનુસંધાન પણ રાખવું. ક્યારેક બને કે આજ્ઞા કદાચ એવી હોય કે પોતાના મગજમાં ન બેહમ હોય તો ત્યારે તો હાથ પાડી, પછી એને એકાંતમાં કહેવું મને આમાં જરાક સંશય થાય છે અથવા તો આમ મને એમ લાગે એને કદાચ આમ કર્યું હોય તો એનો વાંધો નથી, પણ તત્કાળ એને કીધું વિરોધ કરીને વાત ના પાડી દેવી મારે કેવું તો થવા દેવું. અને ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું 78મું વચનામૃત થયું, એની સાથે માણાવદની શિબિરની વચનામૃતની કથા અહીં પૂર્ણ, સાથે સાથે પ્રથમ પ્રકરણના તમામ વચનામૃત પણ માણાવદના આંગણે